યોહાનની લખેલી સુવાર્તા એનો પહેલો અધ્યાય ચોથી સુવાર્તા એટલે યોહાને લખેલી સુવાર્તા એનો અધ્યાય પહેલો. આદિએ શબ્દ હતો અને શબ્દ દેવની સંગાથે હતો અને શબ્દ દેવ હતો. તે જ આદિએ દેવની સંગાથે હતો. તેનાથી સગળ ઉત્પન્ન થયું એટલે જે કંઈ થયું છે તે તેના વગર ઉત્પન્ન થયું નહીં. તેનામાં જીવન હતું, તે જીવન માણસોનો જવાળું હતું. તે જવાળું અંધારામાં પ્રકાશ છે, પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. દેવે મોકલેલો એક માણસ આવ્યો, તેનું નામ યોહાન હતું. તે શાહેદીને સારું આવ્યો કે અજવાળા વિશે તે શાહેદી આપે, એ માટે કે સર્વ તેનાથી વિશ્વાસ કરે. તે તો તે અજવાળું ન હતો, પણ તે અજવાળા વિશે શાહેદી આપવાને તે આવ્યો હતો. ખરું અજવાળું તે હતું કે જે જગતમાં આવીને હરેક માણસને પ્રકાશ આપે છે. તે જગતમાં હતો અને જગત તેનાથી ઉત્પન્ન થયું હતું, તો પણ જગતે તેને ઓળખ્યો નહીં. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. પણ જેટલાએ તેનો અંગીકાર કર્યો એટલે જેટલા તેના નામ પર વિશ્વાસ કરે છે તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. તેઓ લોહીથી નહીં કે દેહની ઈચ્છાથી નહીં કે માણસની ઈચ્છાથી નહીં, પણ દેવથી જન્મ પામ્યા. શબ્દ સદૈવ થઈને આપણામાં વસ્યો અને પિતાના એકાકી જનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો. તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો. યોહાન તેના વિશે શાહેદી આપે છે અને ઘાંટો પાડતા કહે છે કે જેના વિશે મેં કહ્યું છે કે મારી પાછળ જે આવે છે તે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો તે જ છે, કેમ કે અમે સર્વ તેની ભરપૂરીમાંથી કૃપા પર કૃપા પામ્યા. કેમ કે નિયમશાસ્ત્ર મૂસાની મારફતે આપવામાં આવ્યું, પણ કૃપા તથા સત્યતા ઈસુ ખ્રિસ્તની મારફતે આવી. દેવને કોઈ માણસે કદી જોયો નથી. એકાકી જનિત દીકરો કે જે પિતાની ગોદમાં છે તેણે તેને પ્રગટ કર્યો છે. જ્યારે યહૂદીઓએ યરૂસાલમથી યાજકોને તથા લેવીઓને યોહાન પાસે એવું પૂછવા માટે મોકલ્યા કે તું કોણ છે, ત્યારે તેની શાહેદી આ હતી. એટલે તેણે કબૂલ કર્યું અને નકાર કર્યો નહીં, પણ કબૂલ કર્યું કે હું તો ખ્રિસ્ત નથી. તેઓએ તેને પૂછ્યું કે તો શું તું એલિયા છે? તે કહે છે કે હું તે નથી. શું તે આવનાર પ્રબોધક છે? તેણે તેઓને ઉત્તર આપ્યો કે ના. માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે, કે જેઓએ અમને મોકલ્યા તેઓને અમે ઉત્તર આપીએ, તું પોતાના વિશે શું કહે છે? તેણે કહ્યું કે યશાયા પ્રબોધકે જે કહ્યું કે પ્રભુનો માર્ગ પાદરો કરો, તે પ્રમાણે રાનમાં ઘાંટો પાડનારની વાણી હું છું. ફરોશીઓ પાસેથી તેઓને મોકલવામાં આવ્યા હતા. તેઓએ તેને પૂછ્યું કે જો તું ખ્રિસ્ત નથી અથવા એલિયા નથી અથવા તે આવનાર પ્રબોધક નથી, તો તું બાપ્તિસ્મા શા માટે કરે છે? યોહાને તેઓને ઉત્તર આપ્યો કે હું પાણીથી બાપ્તિસ્મા કરું છું, પણ તમારી વચ્ચે એક ઊભો રહેલો છે, તેને તમે ઓળખતા નથી. તે જ મારી પાછળ આવે છે અને તેના ચંપલની વાદરી છોડવા હું યોગ્ય નથી. યર્દનને પેલે પાર બેથાનીયામાં જ્યાં યોહાન બાપ્તિસ્મા કરતો હતો ત્યાં એ બિનાવ બની. બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતો જોઈને કહે છે કે જુઓ દેવનું હલવાન કે જે જગતનું પાપ હરણ કરે છે. જેના વિશે મેં કહ્યું કે મારી પાછળ એવો એક પુરુષ આવે છે કે જે મારી આગળ થયો છે, કેમ કે તે મારી અગાઉ હતો તે જ છે. મેં તેને ઓળખ્યો ન હતો, પણ ઇસ્રાયેલની આગળ તે પ્રગટ થાય એ માટે હું પાણીથી બાપ્તિસ્મા કરતો આવ્યો છું. યોહાને શાહેદી આપી કે આત્માને કબૂતરની પેઠે આકાશથી ઉતરતો મેં જોયો. તે તેના પર રહ્યો. મેં તેને ઓળખ્યો ન હતો, પણ જેણે મને પાણીથી બાપ્તિસ્મા કરવાને મોકલ્યો તેણે જ મને કહ્યું કે જેના પર તું આત્માને ઉતરતો રહેતો જોશે તે જ પવિત્ર આત્માથી બાપ્તિસ્મા કરનાર છે. મેં જોયું છે અને શાહેદી આપી છે કે એ જ દેવનો દીકરો છે. બીજે દિવસે યોહાન તેના બે શિષ્યોની સાથે ફરી ઊભો રહેલો હતો. તેણે ઈસુને ચાલતો જોઈને કહ્યું કે જુઓ દેવનું હલવાન. તે બે શિષ્યો તેનું બોલવું સાંભળીને ઈસુની પાછળ ગયા. તેઓને પાછળ આવતા જોઈને ઈસુએ ફરીને તેઓને પૂછ્યું કે તમે શું શોધો છો? તેઓએ તેને કહ્યું રાબી, તેનો અર્થ ગુરુ થાય છે, તું ક્યાં રહે છે? તેણે તેઓને કહ્યું કે આવીને જુઓ. માટે તે ગયા અને તે જ્યાં રહેતો હતો તે સ્થળ જોયું અને તે દિવસે તેઓ તેની સાથે રહ્યા. તે વખતે આશરે 10મી હોરા થઈ હતી, એટલે બપોર પછી 4 વાગ્યા હતા. જે બે શિષ્યો યોહાનનું બોલું સાંભળીને તેની પાછળ ગયા હતા, તેઓમાંનો એક સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા હતો. તે પ્રથમ પોતાના ભાઈ સિમોનને મળીને તેને કહે છે કે મસીહ, જેનો અર્થ ખ્રિસ્ત છે, તે એમને મળ્યો છે. તે તેને ઈસુની પાસે લઈ આવ્યો. ઈસુએ તેની સામે જોઈને કહ્યું કે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે, જેનો અર્થ પથ્થર છે. બીજા દિવસે ઈસુને ગાલિલમાં જવાની ઈચ્છા થઈ અને ફિલિપને મળીને તેણે તેને કહ્યું કે મારી પાછળ આવ. પણ ફિલિપ તો બેતસાદાનો, એટલે આંદ્રિયા તથા પિત્તરના શહેરનો હતો. ફિલિપે નથાનાયલને મળીને કહ્યું કે નિયમશાસ્ત્રમાં જેના સંબંધી મૂસાએ તથા પ્રબોધકોએ લખેલું છે, તે એટલે નાઝરેતનો ઈસુ, યુસફનો દીકરો, અમને મળ્યો છે. ત્યારે નથાનાયલે તેને પૂછ્યું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? ફિલિપ તેને કહે છે કે આવીને જો. ઈસુ નથાનાયલને પોતાની પાસે આવતો જોઈને તેને વિશે કહે છે કે જુઓ, આ ખરેખરો ઇસરાયેલી છે, એનામાં કંઈ પણ કપટ નથી. નથાનાયલ તેને કહે છે કે તું મને ક્યાંથી ઓળખે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ફિલિપે તને બોલાવ્યો ત્યારે પહેલા તું અંજીરી નીચે હતો ત્યારે મેં તને દીઠો. નથાનાયલે તેને ઉત્તર આપ્યો કે રાબી, તું દેવનો દીકરો છે, તું ઇસરાયેલનો રાજા છે. ઈસુએ તેને કહ્યું કે મેં તને અંજીર નીચે જોયો એવું મેં તને કહ્યું, તેથી શું તું વિશ્વાસ કરે છે? એ કરતાં તું મોટી વાતો જોશે. તે તેને કહે છે કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે આકાશ ઉઘડેલું અને દેવના દૂતોને માણસના દીકરા ઉપર ચડતા અને ઉતરતા જોશો. યોહાનની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા એનો 2 અધ્યાય. ત્રીજે દિવસે ગાલિલના કાનામાં લગ્ન હતું. ત્યાં ઈસુની મા હતી. ઈસુને તથા તેના શિષ્યોને પણ તે લગ્નમાં નોંધ્યા હતા. દ્રાક્ષરસ ખૂટ્યો ત્યારે ઈસુની મા તેને કહે છે કે તેઓની પાસે દ્રાક્ષરસ નથી. ઈસુ તેને કહે છે કે ભાઈ, મારે ને તારે શું? મારો સમય હજી આવ્યો નથી. તેની માતા ચાકરોને કહે છે, જે કંઈ તે તમને કહે તે કરો. હવે યહૂદીઓની શુદ્ધ કરવાની રીત પ્રમાણે હરેકમાં 2-2 કે 3-3 મણ પાણી માય એવા પથ્થરના 6 કુંડા ત્યાં મૂકેલા હતા. ઈસુ તેઓને કહે છે કે તે કુંડામાં પાણી ભરો, એટલે તેઓએ તેઓને છલોછલ ભર્યા. પછી તેઓને કહે છે કે હવે કાઢીને જમણના કારભારી પાસે લઈ જાઓ. તેઓ તે લઈ ગયા. જ્યારે જમણના કારભારીએ પાણીનો બનેલો દ્રાક્ષરસ ચાખ્યો અને તે ક્યાંથી આવ્યો એ તે જાણતો નહોતો, પણ એ ચાકરોએ પાણી કાઢ્યું હતું તેઓ જાણતા હતા. ત્યારે જમણનો કારભારી વરને બોલાવીને કહે છે કે હરેક માણસ પહેલા સારો દ્રાક્ષરસ મૂકે છે અને માણસોએ સારી પેટે પીધા પછી નરસો, પણ તે અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખ્યો છે. ઈસુએ પોતાના ચમત્કારોનો આ આરંભ ગાલિલના કાનામાં કરીને પોતાનો મહિમા દેખાડ્યો અને તેના શિષ્યોએ તેના પર વિશ્વાસ કર્યો. એ પછી તેની મા, તેના ભાઈઓ તથા તેના શિષ્યો કપરનહમમાં ઉતરી આવ્યા, પણ ત્યાં તેઓ ઘણા દિવસ રહ્યા નહીં. યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું, તેથી ઈસુ યરૂસાલેમ ગયો. મંદિરમાં ગોધા, ઘેટા તથા કબૂતર વેચનારાઓને તથા નાણાવટીઓને બેઠેલા તેણે જોયા. ત્યારે તેણે ઝીણી દોરીઓનો કોરડો બનાવીને તે સર્વને ઘેટા તથા ગોધા સુદ્ધા મંદિરમાંથી કાઢી મૂક્યા. નાણાવટીઓના નાણાં વેરી નાખ્યા અને બાજટો ઊંધા વાળ્યા. અને કબૂતર વેચનારાઓને પણ તેણે કહ્યું કે એ બધું અહીંથી લઈ જાઓ, મારા પિતાના ઘરને વેપારનું ઘર ન કરો. તેના શિષ્યોને યાદ આવ્યું કે એમ લખેલું છે કે તારા ઘરની આસ્થા મને ખાઈ નાખે છે. એ માટે યહૂદીઓએ તેને પૂછ્યું કે તું એ કામો કરે છે તો અમને શી નિશાની દેખાડે છે? ઈસુએ તેઓને ઉત્તર દીધો કે આ મંદિરને પાડી નાખો તો હું તેને 3 દિવસમાં ઊભું કરીશ. ત્યારે યહૂદીઓએ કહ્યું કે આ મંદિરને બાંધતા 46 વર્ષ લાગ્યા છે અને શું તું એને 3 દિવસમાં ઊભું કરશે? પણ તે તો પોતાના શરીરરૂપી મંદિર વિશે બોલ્યો હતો. તે માટે જ્યારે તેને મરી ગયેલામાંથી ઉઠાડવામાં આવ્યો ત્યારે તેના શિષ્યોને યાદ આવ્યું કે તેણે તેઓને એ કહ્યું હતું અને તેઓએ લેખ પર ઈસુના બોલેલા વચન પર વિશ્વાસ કર્યો. હવે પાસ્કા પર્વને વખતે તે યરૂસાલેમમાં હતો ત્યારે જે ચમત્કારો તે કરતો હતો તે જોઈને ઘણાએ તેના નામ પર વિશ્વાસ કર્યો. પણ ઈસુએ તેમનો વિશ્વાસ ન કર્યો, કેમ કે તે સર્વને જાણતો હતો અને માણસ વિશે કોઈ શાહેદી આપે એવી તેને અગત્ય ન હતી, કેમ કે માણસમાં શું છે એ તે પોતે જાણતો હતો. યોહાનની લખેલી સુવાર્તા એનો ત્રીજો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય ત્રીજો. નિકોદેમસ નામે ફરોશ્યોમાં એક જણ હતો, તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરી શકે નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ, એથી આશ્ચર્ય પામતો ના. પવન જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાતો કેમ બની શકે? ઈસુએ તને કહ્યું કે તું ઇસરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચિત ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની શાહેદી પૂરીએ છીએ, પણ તમે અમારી શાહેદી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં આનંદ જીવન પામે. કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. કેમ કે જગતનો ન્યાય કરવા માટે નહીં પણ તેનાથી જગતનું તારણ થાય એ માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે. તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે, કેમ કે દેવના એકાકી જનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી. અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતાં અંધારું ચાહ્યું, કેમ કે તેઓના કામ ભૂંડા હતા. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી, પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે. એ પછી ઈસુ પોતાના શિષ્ય સુદ્ધા યહૂદિયા દેશમાં આવ્યો. ત્યાં તેઓની સાથે રહીને તે લોકોને બાપ્તિસ્મા આપતો હતો. યોહાન પણ શાલીમની પાસેના એનોનમાં બાપ્તિસ્મા કરતો હતો, કેમ કે ત્યાં પાણી ઘણું હતું અને લોકો આવીને બાપ્તિસ્મા પામતા હતા, કેમ કે હજી સુધી યોહાન કેદખાનામાં નંખાયો ન હતો. તે પ્રસંગે યોહાનના શિષ્યોને કોઈ એક યહૂદી સાથે શુદ્ધિકરણ વિશે વાદ વિવાદ થયો. તેઓ યોહાનની પાસે આવીને તેને કહ્યું કે રાબી, જે તારી સાથે યર્દનને પેલે પાર હતો જેના વિશે ત્યાં શાહેદી પૂરી છે તે તો બાપ્તિસ્મા કરે છે અને સગરા તેની પાસે આવે છે. યોહાને ઉત્તર આપ્યો કે જો કોઈ માણસને આકાશથી આપવામાં આવ્યું ન હોય તો તે કંઈ પામી શકતો નથી. તમે પોતે મારા સાક્ષી છો કે મેં કહ્યું કે હું તે ખ્રિસ્ત નથી પણ તેની આગળ મોકલાયેલો છું. જેના કન્યા છે તે જ વરરાજા છે, પણ વરરાજાનો મિત્ર જે ઉભો રહીને તેનું સાંભળે છે તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે, એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે. તે વધતો જાય પણ હું ઘટતો જાઉં એ અવશ્યનું છે. જે ઉપરથી આવે છે તે સર્વની ઉપર છે, જે પૃથ્વીનો છે તે પૃથ્વીનો જ છે અને પૃથ્વીનું બોલે છે. જે આકાશથી આવે છે તે સર્વની ઉપર છે, તેણે જે જોયું છે અને સાંભળ્યું છે તેની શાહેદી તે પૂરે છે. પણ તેની શાહેદી કોઈ માનતું નથી. જેણે તેની શાહેદી માની છે તેણે દેવ ખરો છે એ વાત પર મોહર કરી છે. કેમ કે જેને દેવે મોકલ્યો છે તે દેવના વચન બોલે છે. કેમ કે દેવ માપથી આત્મા નથી આપતો. પિતા દીકરા પર પ્રીતિ કરે છે અને તેણે સઘળું તેના હાથમાં સોંપ્યું છે. દીકરા પર જે વિશ્વાસ કરે છે તેના અનજીવન છે, પણ દીકરાનું જે નથી માનતો તેના જીવન નહીં જોશે, પણ તેના પર દેવનો કોપ રહે છે. યોહાનની લખેલી સુવાર્તા એનો ચોથો અધ્યાય. યોહાનની સુવાર્તા અધ્યાય ચોથો. હવે ફરોસેના સાંભળવામાં આવ્યું કે યોહાન કરતા ઈસુ ઘણાને શિષ્ય કરીને તેઓને બાપ્તિસ્મા આપે છે. ઈસુ પોતે તો નહીં પણ તેના શિષ્ય બાપ્તિસ્મા આપતા હતા એ પ્રભુએ જાણ્યું ત્યારે તે યહૂદિયા મૂકીને ફરી ગાલિલમાં ગયો. સમરૂનમાં થઈને તેને જવું પડ્યું. માટે જે ખેતર યાકુબે પોતાના દીકરા યુસફને આપ્યું હતું તેની પાસે સમરૂનના સુખાર નામે એક શહેર આગળ તે આવે છે. ત્યાં યાકુબનો કૂવો હતો. માટે ઈસુ ચાલવાથી થાકેલો હોવાથી કૂવા પર એવો ને એવો જ બેઠો. તે વખતે આશરે બપોર થયા હતા. એક સમરૂની સ્ત્રી પાણી ભરવાને આવી. ઈસુ તેને કહે છે કે મને પાણી પા. તેના શિષ્યો ખાવાનું વેચાતું લેવાને શહેરમાં ગયા હતા. ત્યારે તે સમરૂની સ્ત્રી તેને કહે છે કે હું સમરૂની સ્ત્રી છતાં તું યહૂદી થઈને મારી પાસે પાણી કેમ માગે છે? કેમ કે સમરૂની જોડે યહૂદીઓ કંઈ પણ વ્યવહાર રાખતા નથી. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે દેવના દાનને તથા જે તને કહે છે કે મને પાણી પા તે કોણ છે એ જો તું જાણતી હોત તો તું તેની પાસે માગત અને તે તને જીવતું પાણી આપત. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તારી પાસે પાણી કાઢવાનું કંઈ નથી ને કૂવો ઊંડો છે, તો તે જીવતું પાણી તારી પાસે ક્યાંથી હોય? અમારા પૂર્વજ યાકુબે અમને આ કૂવો આપ્યો અને પોતે તેના છોકરાએ તથા ઢોરોએ એમાંનું પીધું, એના કરતા શું તું મોટો છે? ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીવે છે તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે ને અનંત જીવન સુધી ઝર્યા કરશે. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તે પાણી મને આપ કે મને તરસ ન લાગે અને પાણી ભરવા મારે આટલે દૂર આવવું ન પડે. ઈસુ તેને કહે છે કે જા, તારા પતિને અહીં બોલાવી લાવ. સ્ત્રીએ તેને ઉત્તર આપ્યો કે મારે પતિ નથી. ઈસુ તેને કહે છે કે તેણે ઠીક કહ્યું કે તારે પતિ નથી, કેમ કે તને પાંચ પતિ હતા અને હમણાં જે તારી સાથે રહે છે તે તારો પતિ નથી, એ તેણે ઠીક કહ્યું. સ્ત્રી તેને કહે છે કે પ્રભુ, તું પ્રબોધક છે એમ મને માલૂમ પડે છે. અમારા પિતૃ આ પહાડ પર ભજન કરતા હતા, પણ તમે કહો છો કે જે જગ્યાએ ભજન કરવું જોઈએ તે યરૂશાલેમમાં છે. ઈસુ તેને કહે છે કે બાય, મારું માન, એવો સમય આવે છે કે જ્યારે તમે આ પહાડ પર અથવા યરૂશાલેમમાં પણ પિતાનું ભજન નહીં કરશો. જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો. અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ, કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પણ એવો વખત આવે છે અને હાલ આવ્યો છે કે જ્યારે ખરા ભજનારા આત્માથી સત્યતાથી પિતાનું ભજન કરશે, કેમ કે એવા ભજનારાઓને પિતા ઈચ્છે છે. દેવ આત્મા છે અને જેઓ તેને ભજે છે તેઓ આત્માથી સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ. સ્ત્રી તેને કહે છે કે મસીહ, જે ખ્રિસ્ત કહેવાય છે, તે આવે છે એ હું જાણું છું. તે આવશે ત્યારે તે આપણને બધું કંઈ બતાવશે. ઈસુ તેને કહે છે, તારી સાથે જે બોલે છે તે હું તે છું. એટલામાં તેના શિષ્યો આવ્યા અને સ્ત્રીની સાથે તે વાત કરતો હતો, માટે તેઓ આશ્ચર્ય પામ્યા. તો પણ તું શું ચાહે છે અથવા તેની જોડે તું શા માટે વાત કરે છે એમ કોઈએ પૂછ્યું નહીં. ત્યારે તે સ્ત્રી પોતાની ગાગર ત્યાં મૂકીને શહેરમાં ગઈ અને લોકોને કહે છે કે આવો, જેટલું મેં કર્યું તે બધું જેણે મને કહી બતાવ્યું તે માણસને જુઓ, તે જ ખ્રિસ્ત છે કે શું? તેઓ શહેરમાંથી નીકળીને તેની પાસે આવવા લાગ્યા. એટલામાં શિષ્યોએ તેને વિનંતી કરી કે રાબી જમ, પણ તેણે તેઓને કહ્યું કે મારી પાસે ખાવાનું અન્ન છે કે જે વિશે તમને ખબર નથી. માટે શિષ્યોએ અંદર કહ્યું કે એને માટે શું કોઈ કંઈ ખાવાનું લાવ્યો હશે? ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તમે શું નથી કહેતા કે 4 મહિના પછી ફસલ આવશે? જુઓ, હું તમને કહું છું કે તમારી આંખો ઊંચી કરીને ખેતરો જુઓ કે તેઓ કાપણીને માટે પાકી ચૂક્યા છે. જે કાપે છે તે મુસારો પામે છે અને અનંત જીવનદાયક ફળનો સંગ્રહ કરે છે, જેથી વાવનાર તથા કાપનાર બંને સાથે હર્ષ પામે. કેમ કે આમાં એ કહેવત ખરી પડે છે કે એક વાવે છે અને બીજો કાપે છે. જેને માટે તમે મહેનત કરી નથી તે કાપવાને મેં તમને મોકલ્યા છે. બીજાઓએ મહેનત કરી છે અને તેઓની મહેનતમાં તમે બેઠા છો. જે સ્ત્રીએ શાહિદી આપી કે જેટલું મેં કર્યું તે બધું તેણે મને કહી બતાવ્યું, તેની વાતથી તે શહેરના ઘણા સમૃણીઓએ તેના પર વિશ્વાસ કર્યો. માટે સમૃણીઓએ તેની પાસે આવીને તેને વિનંતી કરી કે તું અમારી સાથે રહે, અને 2 દિવસ સુધી તે ત્યાં રહ્યો. તેની વાતથી બીજા ઘણાએ વિશ્વાસ કર્યો. તેઓએ તે સ્ત્રીને કહ્યું કે હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા તે નિશ્ચય જ છે. એ 2 દિવસ પછી તે ત્યાંથી નીકળીને ગાલિલમાં ગયો, કેમ કે ઈસુએ પોતે શાહિદી આપી કે પ્રબોધકને પોતાના દેશમાં કંઈ માન નથી. હવે તે ગાલિલમાં આવ્યો ત્યારે ગાલિલોએ તેનો અંગીકાર કર્યો, કેમ કે જે કામ તેને યરૂસાલેમમાં પર્વની વખતે કર્યા હતા તે સગળા તેઓએ જોયા હતા, કેમ કે તેઓ પણ પર્વમાં ગયા હતા. ગાલિલમાંનું કાના જ્યાં તેણે પાણીનો દ્રાક્ષ રસ બનાવ્યો હતો ત્યાં તે ફરી આવ્યો. ત્યાં એક અમીર હતો, તેનો દીકરો કપરનહુમમાં માંદો હતો. તેણે સાંભળ્યું કે ઈસુ યહુદિયાથી ગાલિલમાં આવ્યો છે, ત્યારે તેણે તેની પાસે જઈને તેને વિનંતી કરી કે આવીને મારા દીકરાને સાજો કર, કેમ કે તે મરવાની અણી પર હતો. ત્યારે ઈસુએ તેને કહ્યું કે ચિહ્નો ચમત્કારો જોયા વગર તમે વિશ્વાસ કરવાના નથી. અમીર તેને કહે છે, પ્રભુ મારા દીકરાને મળવા અગાઉ આવ. ઈસુ તેને કહે છે કે ચાલ્યો જા, તારો દીકરો જીવતો રહ્યો છે. જે વાત ઈસુએ તેને કહી તે પર વિશ્વાસ કર્યો, તે માણસ ચાલ્યો ગયો. તે ચાલ્યો જતો હતો એટલામાં તેના ચાકરો તેને સામા મળ્યા. તેઓએ તેને કહ્યું કે તારો દીકરો જીવતો રહ્યો છે. તેણે તેઓને પૂછ્યું કે કઈ વખતે એ સાજો થવા લાગ્યો? ત્યારે તેઓએ તેને કહ્યું કે કાલે બપોર પછી 1 વાગે તેનો તાવ જતો રહ્યો. એથી પિતાએ જાણ્યું કે જે વખતે ઈસુએ મને કહ્યું હતું કે તારો દીકરો જીવતો રહ્યો છે તે જ વખતે એ થયું, અને તેણે પોતે તેના ઘરના સગડાએ વિશ્વાસ કર્યો. ઈસુએ ફરી યહુદિયાથી ગાલિલમાં આવીને આ બીજો ચમત્કાર કર્યો. યોહાનની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 5મો. એ બિનાઓ બન્યા પછી યહૂદીઓનું એક પર્વ હતું. તે વખતે ઈસુ યરૂસાલેમ ગયો. હવે યરૂસાલેમમાં મેંઢા ભાગણની પાસે એક કુંડ છે, તે હિબ્રુ ભાષામાં બેદ ઝાથા કહેવાય છે. તેને લગતી 5 પરસાળ છે. તેઓમાં રોગી, આંધળા, લંગડા, સુકાઈ ગયેલા અંગોવાળા ઘણા માણસો પડી રહેલા હતા. તેઓ પાણી હાલવાની વાટ જોતા હતા, કેમ કે કોઈ કોઈ વખતે એક દૂત તે કુંડમાં ઉતરીને પાણીને હલાવતો હતો. ત્યારે પાણી હલાવ્યા પછી જે કોઈ પહેલો તેમાં ઉતરતો તેને જે કંઈ રોગ લાગેલો હોય તેથી તે નિરોગી થતો. ત્યાં એક જણ હતો, તે 38 વર્ષથી માંદો હતો. તેને પડેલો જોઈને તથા ઘણા કાળથી તે એવો જ છે એ જાણીને ઈસુ તેને પૂછે છે કે શું તું સાજો થવા ઈચ્છે છે? તે માંદાએ તેનો ઉત્તર આપ્યો કે પ્રભુ, જે વખતે પાણી હાલે છે તે વખતે મને કુંડમાં ઉતારવાને મારી પાસે કોઈ હોતું નથી, પણ હું ઉતરવા જાઉં છું એટલામાં બીજો મારી અગાઉ ઉતરી પડે. ઈસુ તેને કહે છે કે ઊઠ, તારો બીછાનો ઊંચકીને ચાલ. તરત તે માણસ સાજો થઈને પોતાનું બીછાનું ઊંચકીને ચાલતો થયો. હવે તે દિવસે વિશ્રામવાર હતો. એ માટે જેને સાજો કરવામાં આવ્યો હતો તેને યહૂદીઓએ કહ્યું કે આજે વિશ્રામવાર છે એટલે તારા બીછાનું ઊંચકવું ઉચિત નથી. પણ તેણે તેઓને એવો ઉત્તર આપ્યો કે જેણે મને સાજો કર્યો તેણે મને કહ્યું કે તારું બીછાનું ઊંચકીને ચાલ. તેઓએ તેને પૂછ્યું કે તને જેણે એમ કહ્યું કે બીછાનું ઊંચકીને ચાલ તે માણસ કોણ છે? પણ તે કોણ છે એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો. કેમ કે તે જગ્યાએ ભીડ હતી માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા. પછી મંદિરમાં તેને મળીને ઈસુએ કહ્યું કે જો તું સાજો થયો છે હવેથી પાપ ન કર, રખીને તારા પર વિશેષ વિપત્તિ આવી પડે. તે માણસે જેને યહૂદીઓને કહ્યું કે જેણે મને સાજો કર્યો છે તે ઈસુ છે, એ કામો ઈસુએ વિશ્રામવારે કર્યા હતા માટે યહૂદીઓ તેની પાછળ લાગ્યા. પણ ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મારા પિતા અત્યાર સુધી કામ કરે છે અને હું પણ કામ કરું છું. તે માટે તેને મારી નાખવાને યહૂદીએ વિશેષ પ્રયત્ન કર્યો, કેમ કે તેણે વિશ્રામવાર ભંગ કર્યો. એટલું જ નહીં પણ દેવને પોતાના પિતા કહીને પોતાને દેવ સમાન કર્યો. ત્યારે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે દીકરો પિતાને જે કંઈ કરતા જુએ છે તે સિવાય પોતે કંઈ કરી નથી શકતો, કેમ કે તે જે કરે છે તે દીકરો પણ કરે છે. કેમ કે પિતા દીકરા પર પ્રેમ રાખે છે અને પોતે જે કંઈ કરે છે તે બધું તે તેને બતાવે છે અને તે તેને એ કરતા મોટા કામ બતાવશે, એ માટે કે તમે આશ્ચર્ય પામો. કેમ કે જેમ પિતા મોહિલાઓને ઉઠાડીને તેમને સજીવન કરે છે તેમ જ દીકરો પણ ચાહે તેમને સજીવન કરે. કેમ કે પિતા કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ એના દીકરાને સોંપ્યું છે. કે જેમ બધા પિતાને માન આપે છે તેમ દીકરાને પણ માન આપે. દીકરાને જે માન નથી આપતો તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો. હું તમને ખચિત ખચિત કહું છું કે જે મારા વચન સાંભળે છે અને મારા મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં થશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. હું તમને ખચિત ખચિત કહું છું કે એવા વખત આવે છે અને હમણાં આવ્યો છે કે જ્યારે મરેલાઓ દેવના દીકરાની વાણી સાંભળશે અને સાંભળનારા જીવતા થશે. કેમ કે જેમ પિતાને પોતામાં જીવન છે તેમ દીકરાને પણ પોતામાં જીવન રાખવાનું તેણે આપ્યું છે. ન્યાય ચૂકવાનો અધિકાર પણ તેણે આપ્યો, કેમ કે તે માણસનો દીકરો છે. એથી તમે આશ્ચર્ય ન પામો, કેમ કે એવો વખત આવે છે કે જ્યારે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવા માટે અને જેઓ ભૂંડા કામ કર્યા તેઓ દંડનું ઉત્થાન પામવા સારું નીકળી આવશે. હું મારી જાતે કંઈ કરી શકતો નથી, જે પ્રમાણે હું સાંભળું છું તે પ્રમાણે ન્યાય ઠરાવું છું અને મારો ન્યાય અદલ છે, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવા ચાહું છું. જો હું પોતા વિશે શાહિદી આપું તો મારી શાહિદી ખરી નથી. મારા વિશે જે શાહિદી આપે છે તે બીજો છે અને જે શાહિદી મારા વિશે તે આપે છે તે ખરી છે એ હું જાણું છું. તમે યોહાન પાસે માણસ મોકલ્યા, તમને તેણે સત્ય વિશે શાહિદી આપી છે, તો પણ જે શાહિદી હું સ્વીકારું છું તે માણસો તરફથી નથી, પણ તમે તારણ પામો માટે હું એ વાતો કહું છું. તે સળગતો તથા પ્રકાશતો દીવો હતો, તેના અજવાળામાં ઘડીભર આનંદ કરવાને તમે રાજી હતા. પણ યોહાનની શાહિદી કરતા મારી પાસે મોટી શાહિદી છે, કેમ કે જે કામો પિતાએ મને પૂરા કરવાને આપ્યા છે એટલે જે કામ હું કરું છું તે જ મારા વિશે શાહિદી આપે છે કે પિતાએ મને મોકલ્યો છે. વળી પિતાએ મને મોકલ્યો છે તેણે પણ મારા વિશે શાહિદી આપી છે. તમે કદી તેની વાણી નથી સાંભળી અને તેનું રૂપ પણ જોયું નથી, તેની વાત તમારામાં રહેલી નથી, કેમ કે જેને તેણે મોકલ્યો તેના પર તમે વિશ્વાસ નથી કરતા. તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંત જીવન છે એવું તમે ધારો છો અને મારા વિશે શાહિદી આપનાર તે જ છે. જીવન પામવા માટે તમે મારી પાસે આવવા ચાહતા નથી. હું માણસો તરફથી મહિમા લેતો નથી, પણ હું જાણું છું કે દેવ પરની પ્રીતિ તમારામાં નથી. હું મારા પિતાને નામે આવ્યો છું પણ તમે મારો અંગીકાર કરતા નથી. જો કોઈ બીજો પોતાને નામે આવે તો તેનો તમે અંગીકાર કરશો. તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા દેવથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસી રીતે કરી શકો. હું પિતાની આગળ તમારા પર દોષ મૂકીશ એમ ન ધારો. તમારા પર દોષ મૂકનાર એક એટલે મૂસા છે, તેના પર તમે ભરોસો રાખો છો, કેમ કે જો તમે મૂસા પર વિશ્વાસ કર્યો હોત તો તમે મારા પર પણ વિશ્વાસ કરત, કેમ કે તેણે મારા વિશે લખેલું છે. પણ જો તમે તેના લેખો પર વિશ્વાસ નથી કરતા તો મારી વાતો પર પણ તમે કેમ વિશ્વાસ કરશો? યોહાનની લખેલી સુવાર્તા એનો 6 અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 6. એ પછી ગાલિલનો સમુદ્ર જે તિબેરિયાસનો કહેવાય છે તેને પેલે પાર ઈસુ ગયો. લોકોનો મોટો સમુદાય તેની પાછળ ગયો, કેમ કે તેણે માદાઓ પર જે ચમત્કારો કર્યા હતા તે તેઓએ જોયા હતા. ઈસુ પહાડ પર ગયો અને ત્યાં તે પોતાના શિષ્યો સાથે બેઠો. અહીં યહૂદોનું પાસખા પર્વ પાસે આવ્યું હતું, માટે ઈસુ નજર ઊંચી કરીને પોતાની પાસે મોટો સમુદાય આવતો જોઈને ફિલિપને કહે છે કે તેમને ખાવાને માટે આપણે રોટલી ક્યાંથી વેચાતી લઈએ. પણ તેણે તેને પારખવા માટે એ પૂછ્યું, કેમ કે તે શું કરવાનો હતો તે પોતે જાણતો હતો. ફિલિપે તેને ઉત્તર આપ્યો કે 200 દિનારની રોટલી તેઓને માટે બસ નથી કે તેઓમાંના દરેકને થોડું થોડું મળે. તેના શિષ્યોમાંનો એક એટલે સિમોન પિતરનો ભાઈ આંદ્રિયા તેને કહે છે કે એક જુવાન અહીં છે, તેની પાસે જવની 5 રોટલી અને 2 માછલી છે, પણ તે આટલા બધાને કેમ પહોંચે? ઈસુએ કહ્યું કે લોકોને બેસાડો. હવે તે ટેકાણે ઘણું ઘાસ હતું, તેઓ બેસી ગયા અને પુરુષોની સંખ્યા આશરે 5,000-1,000ની હતી. ત્યારે ઈસુએ તે રોટલીઓ લીધી અને સ્તુતિ કરીને બેઠેલાઓને પીરસી, માછલીઓમાંથી પણ જેટલું જોઈતું હતું તેટલું એ જ રીતે આપ્યું. તેઓ ધર્યા પછી તે પોતાના શિષ્યોને કહે છે કે કંઈ નકામું ન જાય માટે છાંડેલા કકડા એકઠા કરો. એ માટે તેઓએ તે એકઠા કર્યા અને તે જવની 5 રોટલીમાંના જે છાંડેલા કકડા જમનારોએ રહેવા દીધા હતા તેઓની 12 ટોપલી ભરી. માટે તે લોકોએ ઈસુએ કરેલો એ ચમત્કાર જોઈને કહ્યું કે જે પ્રબોધક જગતમાં આવનાર છે તે નિશ્ચય આ જ છે. લોકો આવીને મને રાજા કરવા માટે જબરજસ્તીથી પકડવાના છે એ જાણીને ઈસુ બીજી વાર પહાડ પર એકલો ચાલ્યો ગયો. સાંજ પડી ત્યારે તેના શિષ્ય સમુદ્ર કાંઠે ગયા. હોડીમાં બેસીને તેઓ કપરનહુમ જવાને સમુદ્રને પેલે પાર જતા હતા. તે વખતે અંધારું થયું હતું અને ઈસુ હજી તેઓની પાસે આવ્યો ન હતો, માટે પવન વાયાથી સમુદ્ર ઉછળતો હતો. ત્યારે તેઓ હરેસા મારીને આશરે 2 ગાંવ ગયા. ત્યારે ઈસુને સમુદ્ર પર ચાલતો અને હોડી પાસે આવતો જોઈને તેઓ બી ગયા, પણ તેઓને કહે છે કે એ તો હું છું, બીહોમાં. ત્યારે ખુશીથી તેઓએ તેને હોડીમાં લીધો અને તેઓ ત્યાં જતા હતા. તે જગ્યાએ હોડી તરત આવી પહોંચી. બીજે દિવસે જો લોક સમુદ્રને પેલે પાર ઉભા રહ્યા હતા તેઓએ જોયું કે એક હોડી વિના બીજી તે ઠેકાણે ન હતી અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચડ્યો ન હતો, પણ એકલા તેના શિષ્યો ગયા હતા. તો પણ જ્યાં પ્રભુએ સ્તુતિ કર્યા પછી તેઓ રોટલી ખાધી હતી તે ઠેકાણા પાસેના તિબેરિયાસથી બીજી હોડીઓ આવી. માટે જ્યારે તે લોકોએ જોયું કે ઈસુ તેમજ તેના શિષ્યો તે ઠેકાણે નથી, ત્યારે તેઓ પોતે હોડીમાં બેસીને ઈસુની શોધ કરતા કરતા કફરનહુમ આવ્યા. પછી સમુદ્રને પેલે પાર તેઓએ તેને મળીને તેને પૂછ્યું કે રાબી, તું ક્યારે અહીં આવ્યો? ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમે ચમત્કાર જોયા તે માટે તમે મને શોધતા નથી, પણ તમે રોટલી ખાઈને ધરાયા તે માટે શોધો છો. જે અન્ન નાશવંત છે તેને સારું નહીં, પણ જે અન્ન અનંત જીવન સુધી ટકે છે તે માણસનો દીકરો તમને આપશે. તેને સારું તમે મહેનત કરો, કેમ કે દેવ પિતાએ તેના પર મહોર કરી છે. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે અમે દેવના કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ? ઈસુએ તેઓનો ઉત્તર આપ્યો કે જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ કરો, એ જ દેવનું કામ છે. માટે તેઓએ તેને કહ્યું કે તું 100 ચમત્કાર કરે છે કે અમે તે જોઈને તારા પર વિશ્વાસ કરીએ? તું શું કામ કરે છે? અમારા બાપ દાદાઓએ તો રાનમાં માના ખાધું, જેમ લખેલું છે કે તેણે આકાશમાંથી તેઓને ખાવાને રોટલી આપી. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તે રોટલી મૂસાએ આકાશમાંથી તમને આપી નથી, પણ આકાશમાંથી જે ખરી રોટલી આવે છે તે મારા પિતા તમને આપે છે, કેમ કે આકાશમાંથી જે ઉતરીને જગતને જીવન આપે છે તે દેવની રોટલી છે. ત્યારે તેઓએ તેને કહ્યું કે પ્રભુ, તે રોટલી સદા અમને આપ. ઈસુએ તેઓને કહ્યું કે જીવનની રોટલી હું છું, તે મારી પાસે આવે છે તે ભૂખે નહીં જ તેને ભૂખ નહીં જ લાગશે, અને જે મારા પર વિશ્વાસ કરે તેને કદી તરસ નહીં જ લાગશે. પણ મેં તમને કહ્યું કે તમે મને જોયો છે તો પણ વિશ્વાસ નથી કરતા. પિતા મને જે આપે છે તે સગળું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ, કેમ કે હું મારી પોતાની ઈચ્છા નહીં, પણ જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી ઉતર્યો છું. જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેણે મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈ ખોઉં નહીં, પણ છેલ્લે દિવસે તેને પાછું ઉઠાડું, કેમ કે મારા પિતાની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેનાને જીવન મળશે અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. એ માટે યહૂદીઓએ તેને વિશે કચકચ કરી, કેમ કે તેણે કહ્યું હતું કે આકાશમાંથી ઉતરેલી રોટલી હું છું. તેઓએ કહ્યું કે યુસફનો દીકરો ઈસુ, જેના માતા પિતાને અમે ઓળખીએ છીએ, તે શું એ જ નથી? ત્યારે તે હમણાં એમ કેમ કહે છે કે આકાશમાંથી હું ઉતર્યો છું? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે અંદરોઅંદર કચકચ ન કરો, જે મારા પિતાએ મને મોકલ્યો છે તેના ખેંચ્યા વિના કોઈ માણસ મારી પાસે નથી આવી શકતો, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ. પ્રબોધકોના આ પુસ્તકમાં એમ લખેલું છે કે તેઓ સગળા દેવથી શીખેલા થશે, જે કોઈ પિતાની પાસેથી સાંભળીને શીખ્યો છે તે મારી પાસે આવે છે, કેમ કે કોઈ માણસે પિતાને જોયો નથી, દેવની પાસે જે આવ્યો છે તેણે જ પિતાને જોયો છે. હું તમને ખચિત ખચિત કહું છું, જે કોઈ વિશ્વાસ કરે તેના જીવન છે. હું જીવનની રોટલી છું. તમારા બાપ દાદાઓએ રાનમાં માન ના ખાધું અને તેઓ મરી ગયા. જે રોટલી આકાશમાંથી ઉતરે છે તે એ જ છે કે જો કોઈ તે ખાય તો તે મરે નહીં. જે જીવતી રોટલી આકાશમાંથી ઉતરે છે તે હું છું. જો કોઈ રોટલી ખાય તો તે સદા જીવતો રહેશે. વળી જે રોટલી હું આપીશ તે મારું માંસ છે, તે જગતના જીવનને સારું હું આપીશ. માટે યહૂદીઓમાં અંદર અંદર વાદ વિવાદ કરતા કહું કે માણસ પોતાનું માંસ આપણને ખાવાને સી રીતે આપી શકે. ત્યારે ઈસુએ તેમને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં જીવન નથી. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને અનંત જીવન છે, અને છેલ્લે દિવસે હું તેને પાછો ઉઠાડીશ, કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે અને મારું લોહી ખરેખર પીવાનું છે. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. જેમ જીવતા પિતાએ મને મોકલ્યો છે અને હું પિતાના આશરે જીવું છું, તેમ જે મને ખાય છે તે પણ મારા આશરે જીવશે. જે રોટલી આકાશમાંથી ઉતરે તે એ જ છે. જેમ તમારા બાપ દાદાઓ ખાઈને મરી ગયા એવી રીતે એ નથી. આ રોટલી જે ખાય છે તે સદા જીવતો રહેશે. તેના કફરનહમના સભાસ્થાનમાં બહુ જ કરતા એ વાતો કહી. એ માટે તેના શિષ્યોમાંના ઘણાએ એ સાંભળીને કહ્યું કે આ કઠણ વાત છે, એ કોણ સાંભળી શકે? પણ મારા શિષ્યો એ જ વિશે કચકચ કરે. ઈસુએ પોતાના મનમાં જાણીને તેઓને કહ્યું કે શું એ તમને ઠોકર ખવડાવે છે? ત્યારે માણસનો દીકરો જ્યાં પહેલા હતો ત્યાં જો તે તેને પાછો ચડતા તમે જોશો તો કેમ? જે જીવાળે છે તે આત્મા છે, માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. પણ તમારામાંના કેટલાક અવિશ્વાસીઓ છે. કેમ કે કોણ અવિશ્વાસીઓ છે અને કોણ તેને પ્રસ્વાધીન કરવાનો છે એ ઈસુ પ્રથમથી જાણતા હતા. તેણે કહ્યું કે મેં એ જ કારણથી તમને કહ્યું કે પિતા તરફથી તેને આપવામાં આવ્યું ન હોય તો કોઈ મારી પાસે આવી શકતો નથી. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. એ માટે ઈસુએ 12 શિષ્યોને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા માંગો છો? સિમોન પિતરે તેને ઉત્તર આપ્યો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. અમે વિશ્વાસ કર્યો છે અને જાણીએ છીએ કે દેવનો પવિત્ર તે તું છે. ઈસુએ તેઓને ઉત્તર દીધો કે શું મેં તમ 12ને પસંદ કર્યા નહોતા? પણ તમારામાંનો એક જણ તો શૈતાન છે. તેણે તો સિમોનના દીકરા યહૂદા ઈસ્કારિયોત વિશે તે કહ્યું, કેમ કે એ 12માંનો એક છતાં તેને પરસ્વાધીન કરનાર હતો. યોહાનની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 7મો. એ પછી ઈસુ ગાલિલમાં ફર્યો, કેમ કે યહૂદીઓ તેને મારી નાખવા શોધતા હતા. માટે યહૂદીઓમાં ફરવાને તે ચાહતો નહોતો. હવે યહૂદીઓનું માનવા પ્રભુ પાસે આવ્યું હતું. માટે તેના ભાઈઓએ તેને કહ્યું કે અહીંથી નીકળીને યહૂદીયામાં જા, કે તું જે કામો કરે છે તે તારા શિષ્યો પણ જુએ. કેમ કે કોઈ પોતે પ્રસિદ્ધ થવાને ચાહતો હોવાથી ગુપ્ત રીતે કંઈ કરતો નથી. જો તું એ કામો કરે છે તો જગતની આગળ પોતાને જાહેર કર. કેમ કે તેના ભાઈઓએ પણ તેના પર વિશ્વાસ કર્યો ન હતો. ત્યારે ઈસુ તેઓને કહે છે કે મારો સમય હજી આવ્યો નથી, પણ સગળા સમય તમને સરખા છે. जगत तमारो द्वेष करी नथी सकतु, पर मारो तो ते द्वेष करे, केम के ते विषे हूँ एवी साहेबी आपू छू के तेना काम भूंडा छे। तमे आ पर्व मा जाओ, मारो समय हजी पूरो थयो नथी, माटे हूँ आ पर्व मा जतो नथी। ते तेवने ए वात कहीने गाली मा ज रह्यो। परंतु तेना भाईओ पर्व मा गया पछी ते पण प्रगट रूपे तो नहीं पण जाने के छानी रीते त्या गयो। त्यारे यहूदीए पर्व मा तेनी शोध करता कह्यु के ते क्या छे। तेने विषे लोको मा घणी चर्चा चाली, केम के केटलाके कह्यु के ते भलो माणस छे, बीजाए कह्यु के एम नथी पण लोकोने ते भूलावे छे। तो पण यहूदीना धाकने लीधे तेने विषे कोई खुली रीते बोल्यु नहीं। पण पर्व अधवार्यु त्यारे ईसुए मंदिर मा जेने बोध कर्यो त्यारे यहूदीओए आश्चर्य पामीने कह्यु के माणस कदी पण शीख्यो नथी, તેમ છતાં તે વિદ્યા ક્યાંથી જાણે છે? માટે ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મારો બોધ તો મારો પોતાનો નથી, પણ જેણે મને મોકલ્યો છે તેનો છે। જો કોઈ તેની ઈચ્છા પૂરી કરવા ચાહે તો આ બોધ વિશે તે સમજશે કે એ દેવથી છે કે હું પોતાથી બોલું છું। જે પોતાથી બોલે છે તે પોતાનો મહિમા શોધે છે, પણ જે પોતાના મોકલનારનો મહિમા શોધે છે તે જ ખરો છે અને તેનામાં કંઈ અન્યાય નથી। શું મૂસાએ તમને નિયમશાસ્ત્ર આપ્યું નથી? પણ તમારામાં કોઈ તેમ નિયમશાસ્ત્ર પાળતો નથી, તમે મને મારી નાખવાની કેમ કોશિશ કરો છો? લોકોએ ઉત્તર આપ્યો કે તને ભૂત વળગેલું છે, પણ તને મારી નાખવાની કોશિશ કરે છે। ઈસુએ તેમનો ઉત્તર આપ્યો કે મેં એક કામ કર્યું અને તમે સઘળા આશ્ચર્ય પામ્યા છો, આ કારણથી મૂસાએ તમને સુન્નતનો નિયમ આપ્યો છે। તે મૂસાથી છે એમ તો નહીં, પણ બાપ દાદાઓથી છે, અને તમે વિશ્રામવારે માણસની સુન્નત કરો છો। મૂસાના નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન ન થાય એટલા માટે જો કોઈ માણસની સુન્નત વિશ્રામવારે કરવામાં આવે છે તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો? દેખાવ પ્રમાણે ન્યાય ન ઠરાવો, પણ યથાર્થ ન્યાય ઠરાવો। યરૂશાલેમમાંના કેટલાકે કહ્યું કે જેને તેઓ મારી નાખવાની કોશિશ કરે છે તે શું એ જ નથી? પણ જુઓ, એ તો પ્રગટ રીતે બોલે છે અને તેઓ તેને કંઈ કહેતા નથી। અધિકારીઓ શું ખરેખર જાણતા હશે કે એ ખ્રિસ્ત જ છે? તો પણ અમે જે માણસને જાણીએ છીએ કે તે ક્યાંથી આવ્યો છે, પણ જ્યારે ખ્રિસ્ત આવશે ત્યારે કોઈ જાણશે નહીં કે તે ક્યાંથી આવ્યો છે। એ માટે ઈસુએ મંદિરમાં બોધ કરતા ઘાંટો પાડીને કહ્યું કે તમે મને જાણો છો અને હું ક્યાંથી આવ્યો છું તે પણ તમે જાણો છો, અને હું તો મારી જાતે આવ્યો નથી, પણ જેણે મને મોકલ્યો છે તે સત્ય છે, તેને તમે જાણતા નથી। હું તેને જાણું છું કેમ કે હું તેની પાસેથી આવ્યો છું અને તેણે મને મોકલ્યો છે। માટે તેઓએ તેને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તેનો સમય હજી આવ્યો ન હતો, માટે કોઈએ તેના પર હાથ નાખ્યો નહીં। પણ લોકોમાંથી ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો અને તેઓએ કહ્યું કે ખ્રિસ્ત આવશે ત્યારે આ માણસે જે ચમત્કાર કર્યો છે તે કરતા શું તે વધારે કરશે? તેને વિશે લોક એવી કચકચ કરતા હતા। એ ફરોશીએ સાંભળ્યું ત્યારે મુખ્ય યાજકોએ તથા ફરોશીઓએ તેને પકડવાને ભાલદારો મોકલ્યા। ત્યારે ઈસુએ કહ્યું કે હજી થોડી વાર હું તમારી સાથે છું, પછી જેણે મને મોકલ્યો છે તેની પાસે હું જાઉં છું। તમે મને શોધશો પણ હું તમને નહીં મળીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા। યહૂદીઓએ અંદરો અંદર કહ્યું કે આ માણસ ક્યાં જશે કે આપણને મળશે નહીં? શું ગ્રીકોમાં વેરાઈ ગયેલાઓની પાસે જઈને તે ગ્રીકોને બોધ કરશે? તમે મને શોધશો પણ હું તમને નહીં મળીશ, અને જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી નથી શકતા, એવી જે વાત તેણે કહી તે શી છે? હવે પર્વને છેલ્લે તથા મોટે દિવસે ઈસુએ ઉભા રહીને ઘાંટો પાડતા કહ્યું કે જો કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીવે। શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે, પણ તેના પર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો તે વિશે તેણે કહ્યું, કેમ કે ઈસુને હજી મહિમાવાન કરવામાં આવ્યો ન હતો, માટે પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો ન હતો। તે માટે લોકોમાંથી કેટલાય કે એ વાતો સાંભળીને કહ્યું કે આવનાર પ્રબોધક ખચિત એ જ છે, બીજાઓએ કહ્યું કે એ જ ખ્રિસ્ત છે, પણ કેટલાકે કહ્યું કે શું ગાલિલમાંથી ખ્રિસ્ત આવવાનો છે? શું શાસ્ત્રમાં એવું નથી લખેલું કે ગાલિલના વંશમાંથી તથા બેથલેમ ગામમાં દાઉદ હતો ત્યાંથી ખ્રિસ્ત આવવાનો છે? માટે તેને વિશે લોકોમાં ફૂટ પડી. તેઓમાંના કેટલાકે તેને પકડવા ચાહ્યું, પણ તેના પર કોઈએ હાથ નાખ્યો નહીં. ત્યારે ભાલદારો મુખ્ય યાજકોની તથા ફરોસીઓની પાસે આવ્યા. તેઓએ તેઓને પૂછ્યું કે તમે તેને કેમ લાવ્યા નહીં. ભાલદારે ઉત્તર આપ્યો કે એના જેવું કદી કોઈ માણસ બોલ્યું નથી. ત્યારે ફરોસીઓએ તેઓને ઉત્તર દીધો કે શું તમે પણ ભૂલાવો ખાધો. અધિકારીઓમાંથી તથા ફરોસીઓમાંથી શું કોઈએ તેના પર વિશ્વાસ કર્યો છે. પણ આ જે લોક નિયમશાસ્ત્ર જાણતા નથી તેઓ શાપિત છે. નિકોદેમસ તેઓમાંનો એક જે અગાઉ તેની પાસે આવ્યો હતો તે તેઓને પૂછે છે, માણસનું સાંભળ્યા અગાઉ અને તે જે કરે છે તે જાણ્યા વિના આપણું નિયમશાસ્ત્ર શું તેનો ન્યાય ઠરાવે. તેઓએ તેનો ઉત્તર આપ્યો કે તું પણ શું ગાલિલનો છે, શોધ કરીને જો, કેમ કે કોઈ પ્રબોધક ગાલિલમાંથી ઉત્પન્ન થવાનો નથી. પછી તેઓ પોતપોતાને ઘેર ગયા. યોહાનની લખેલી સુવાર્તા એનો 8મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 8મો. પણ ઈસુ જૈતુનના પહાડ પર ગયો. પરોળ્યો તે ફરી મંદિરમાં આવ્યો ત્યારે સઘળા લોક તેની પાસે આવ્યા અને તેણે બેસીને તેઓનો બોધ કર્યો. ત્યારે શાસ્ત્રીઓ તથા ફરોસીઓ વ્યભિચારમાં પકડાયેલી એક સ્ત્રીને લાવે છે અને તેને વચમાં ઉભી રાખીને તેઓ તેને કહે છે કે ગુરુ, આ સ્ત્રી વ્યભિચાર કરતા જ પકડાય છે. હવે મૂસાએ નિયમશાસ્ત્રમાં આપણને આજ્ઞા આપી છે કે એવીઓને પથ્થરે મારવી, તો તું તેને વિશે શું કહે છે. પણ તેના પર દોષ મૂકવાનું કારણ તેમને મળી આવે માટે તેનું પરીક્ષણ કરતા તેઓએ એ કહ્યું. પણ ઈસુએ નીચા વળીને જમીન પર આંગળીએ લખ્યું. તેઓએ તેને પૂછ્યા કર્યું. ત્યારે તેણે ઉભા થઈને તેઓને કહ્યું કે તમારામાં જે કોઈ પાપ વગરનો હોય તે પહેલો તેના પર પથ્થર મારે. ફરી તેણે નીચા વળીને આંગળીથી જમીન પર લખ્યું. તેઓએ સાંભળીને ગરડાથી મારીને એક પછી એક નીકળી ગયા અને એકલા ઈસુને તથા વચમાં ઊભી રહેલી સ્ત્રીને મૂકી ગયા. ત્યારે ઈસુ ઊભો થયો અને તેને પૂછ્યું કે ભાઈ, તેઓ ક્યાં છે, શું કોઈએ તને દોષી ઠરાવી નથી. તેણે કહ્યું કે પ્રભુ, કોઈએ નહીં. ત્યારે ઈસુએ કહ્યું કે હું પણ તને દોષી નથી ઠરાવતો, તું ચાલી જા, હવેથી પાપ કરતી ના. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. ત્યારે ફરોશીઓએ તેને કહ્યું કે તું તારે પોતાને વિશે શાહેદી આપે છે, તારી શાહેદી ખરી નથી. ઈસુએ તેમનો ઉત્તર આપ્યો કે જો હું પોતાને વિશે શાહેદી આપું છું તો આ પણ મારી શાહેદી ખરી છે, કેમ કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જાઉં છું એ હું જાણું છું, પણ તમે નથી જાણતા કે હું ક્યાંથી આવું છું અથવા ક્યાં જાઉં છું. તમે દેહ પ્રમાણે ન્યાય ઠરાવો છો, હું કોઈનો ન્યાય ઠરાવતો નથી. વળી જો હું ન્યાય ઠરાવું તો મારો ન્યાય ખરો છે, કેમ કે હું એકલો નથી, પણ હું તથા પિતા જેણે મને મોકલ્યો છે તે બંને છીએ. વળી તમારા નિયમશાસ્ત્રમાં પણ લખેલું છે કે બે માણસની શાહેદી ખરી છે. હું મારે પોતાને વિશે શાહેદી આપનાર છું અને પિતા જેણે મને મોકલ્યો છે તે મારે વિશે શાહેદી આપે છે. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તારો પિતા ક્યાં છે. ઈસુએ ઉત્તર આપ્યો કે તમે મને એમ જ મારા પિતાને પણ ઓળખતા નથી, જો તમે મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. મંદિરમાં તે બોધ કરતો હતો ત્યારે તેણે ભંડાર આગળ એ વાતો કહી, પણ કોઈએ તેને પકડ્યો નહીં, કેમ કે તેનો સમય હજી સુધી આવ્યો ન હતો. તેથી તેણે તેઓને ફરીથી કહ્યું કે હું જવાનો છું અને તમે મને શોધશો અને તમે તમારા પાપમાં મરશો. જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. તેથી યહૂદીઓએ કહ્યું કે શું તે આપઘાત કરશે, કેમ કે તે કહે છે કે જ્યાં હું જવાનો છું ત્યાં તમે આવી શકતા નથી. ત્યારે તેઓને કહ્યું કે તમે નીચે ના છો, હું ઉપરનો છું. તમે આ જગતના છો, હું આ જગતનો નથી. એ માટે મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો, કેમ કે હું તે છું. એવો જો તમે વિશ્વાસ નહીં કરો તો તમે તમારા પાપમાં મરશો. તે માટે તેઓએ તેને પૂછ્યું કે તું કોણ છે. ઈસુએ તેઓને કહ્યું કે પ્રથમથી જે હું તમને કહેતો આવ્યો છું તે જ મારે તમારા વિશે કહેવાનું તથા ન્યાય ઠરાવવાનું ઘણું છે. તો પણ જેણે મને મોકલ્યો છે તે ખરો છે અને મેં તેની પાસેથી તે વાતો સાંભળી છે તે હું જગતને કહું છું. તે અમારી સાથે પિતા વિશે વાત કરે છે તે તેઓ સમજ્યા નહીં. તે માટે ઈસુએ કહ્યું કે જ્યારે તમે માણસના દીકરાને ઊંચો કરશો ત્યારે તમે સમજશો કે હું તે જ છું અને હું મારી પોતાની જાતે કંઈ કરતો નથી, પણ જેમ પિતાએ મને શીખવ્યું છે તેમ હું એ વાતો કહું છું. વળી જેણે મને મોકલ્યો છે તે મારી સાથે છે. તેણે મને એકલો મૂક્યો નથી, કેમ કે જે કામો તેને ગમે છે તે હું નિત્ય કરું છું. તે વાતો કહેતો હતો ત્યારે ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. તેથી જે યહૂદીઓએ તેના પર વિશ્વાસ કર્યો હતો તેઓને ઈસુએ કહ્યું કે જો તમે મારા વચનમાં રહો તો ખરેખર તમે મારા શિષ્ય છો અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. તેઓએ તેને ઉત્તર આપ્યો કે અમે ઇબ્રાહીમના વંશજો છીએ અને હજી કદી કોઈને દાસત્વમાં આવ્યા નથી, તો તું કેમ કહે છે કે તમને મુક્ત કરવામાં આવશે? ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ પાપ કરે છે તે પાપનો દાસ છે. હવે જે દાસ છે તે હંમેશા ઘરમાં રહેતો નથી, પણ દીકરો હંમેશા રહે છે. મારે જો દીકરો તમને મુક્ત કરે તો તમે ખરેખર મુક્ત થશો. તમે ઇબ્રાહીમના વંશજો છો એ હું જાણું છું, પણ મારું વચન તમારામાં વૃદ્ધિ પામતું નથી, માટે તમે મને મારી નાખવાની કોશિશ કરો છો. મેં મારા પિતાની પાસે જે જોયું છે તે હું કહું છું, અને તમે પણ તમારા પિતાની પાસે જે સાંભળ્યું છે તે તમે કરો છો. તેઓએ ઉત્તર આપ્યો કે ઇબ્રાહીમ અમારા પિતા છે. ઈસુ તેઓને કહે છે કે જો તમે ઇબ્રાહીમના સંતાન હો તો ઇબ્રાહીમના કામ કરો. પણ મને એટલે દેવની પાસેથી જે સત્ય મેં સાંભળ્યું તે તમને કહેનાર મનુષ્યને તમે હમણાં મારી નાખવાની કોશિશ કરો છો. ઇબ્રાહીમે એવું કર્યું નહોતું. તમે તમારા પિતાના કામ કરો છો. તેઓએ તેને કહ્યું કે અમે વ્યભિચારથી જન્મ્યા નથી, અમારા એક જ પિતા છે એટલે દેવ. ઈસુએ તેઓને કહ્યું કે જો તમારા પિતા હોત તો તમે મારા પર પ્રેમ રાખત, કેમ કે હું દેવમાંથી નીકળીને આવ્યો છું, કેમ કે હું મારી પોતાની જાતે આવ્યો નથી, પણ તેણે મને મોકલ્યો છે. મારું બોલવું તમે શા કારણથી સમજતા નથી? મારું વચન તમે સાંભળી શકતા નથી તે કારણથી તમે તમારા પિતા શેતાનના છો અને તમારા પિતાની દુર્વાસના પ્રમાણે તમે કરવા ચાહો છો. તે પ્રથમથી મનુષ્ય ઘાતક હતો અને તેનામાં સત્ય નથી, તેથી તે સત્યમાં સ્થિર રહ્યો નહીં. ત્યારે તે જૂઠું બોલે છે ત્યારે તે પોતાથી જ બોલે છે, કેમ કે તે જૂઠો જ અને જૂઠાનો બાપ છે. પણ હું સત્ય કહું છું, તેથી તમે મારું માનતા નથી. તમારામાંનો કોણ મારા પર પાપ સાબિત કરે છે? જો હું સત્ય કહું છું તો શા માટે તમે મારું માનતા નથી? જે દેવનો છે તે દેવના વચન સાંભળે છે. તમે દેવના નથી માટે તમે તે સાંભળતા નથી. યહૂદીઓએ તેનો ઉત્તર આપ્યો કે તું સમરૂણી છે અને તને ભૂત વળગેલું છે. એ અમારું કહેવું શું વ્યાજબી નથી? ઈસુએ ઉત્તર આપ્યો કે મને ભૂત વળગેલું નથી, પણ હું મારા પિતાને માન આપું છું અને તમે મારું અપમાન કરો છો. પણ હું મારું પોતાનું માન શોધતો નથી, શોધનાર તથા ન્યાય કરનાર એક છે. હું તમને ખચિત ખચિત કહું છું કે જો કોઈ મારું વચન પાળે તો તે કદી મોત જોશે નહીં. યહૂદીઓએ તેને કહ્યું કે તને ભૂત વળગેલું છે એવી અમને હવે ખાતરી થઈ છે. ઇબ્રાહીમ તેમજ પ્રબોધકો પણ મરી ગયા છે, પણ તું કહે છે કે જો કોઈ મારા પર વચન પાળે તો તે કદી મોત પામશે નહીં. શું તું અમારા પિતા ઇબ્રાહીમ કરતા મોટો છે? તે તો મરણ પામ્યો છે અને પ્રબોધકો પણ મરણ પામ્યા છે, તો કોણ હોવાનો દાવો કરે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો હું પોતાને માન આપું તો મારું માન કંઈ જ નથી. મને માન આપનાર મારા પિતા છે. જેના વિશે તમે કહો છો તે મારો દેવ છે. વળી તમે તેને ઓળખ્યો નથી, પણ હું તેને ઓળખું છું. જો હું કહું કે હું તેને નથી ઓળખતો તો હું તમારા જેવો જૂઠો ઠરું, પણ હું તેને ઓળખું છું અને તેનું વચન પાળું છું. તમારા પિતા ઇબ્રાહીમ મારો સમય જોવાની આશાથી હર્ષ પામ્યો અને તે જોઈને તેને આનંદ પામ્યો. ત્યારે યહૂદીઓએ તેને કહ્યું કે હજી તો તું 50 વર્ષનો થયો નથી અને શું તે ઇબ્રાહીમને જોયો છે? ઈસુએ તેમને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઇબ્રાહીમનો જન્મ થયા પહેલાનો હું છું. ત્યારે તેઓએ તેને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિરમાંથી બહાર નીકળી ગયો. યોહાનની લખેલી સુવાર્તા એનો 9મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 9. તે રસ્તે જતો હતો એવામાં તેણે એક જન્મથી આંધળા માણસને જોયો. તેના શિષ્યોએ તેને પૂછ્યું કે રાબી, જે પાપને લીધે એ માણસ આંધળો જન્મ્યો, તે પાપ કોણે કર્યું, તેણે કે તેના માતા પિતાએ? ઈસુએ ઉત્તર આપ્યો કે એણે કે એના માતા પિતાએ પાપ કર્યું એથી નહીં, પણ દેવના કામ તેનામાં પ્રગટ થાય માટે એમ થયું. જ્યાં સુધી દિવસ છે ત્યાં સુધી જેણે મને મોકલ્યો છે તેના કામ આપણે કરવા જોઈએ. રાત આવે છે કે જ્યારે કોઈથી કામ કરી શકાતું નથી, જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું, એમ કહીને તે જમીન પર થૂંક્યો અને તે થૂંકથી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તું જઈને સિલોઆ અર્થાળ મોકલેલાના કુંડમાં ધો. ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો. તે ઉપરથી તેના પડોશીઓએ તથા જેઓએ તેને અગાઉથી ભિખારી જોયો હતો તેઓએ કહ્યું કે જે બેસીને ભીખ માંગતો હતો તે શું એ જ નથી? કેટલાકે કહ્યું કે હા એ તે જ છે. બીજાઓ કહ્યું કે ના, પણ તેના જેવો છે. તેણે પોતે કહ્યું કે હું તે જ છું. તેથી તેઓએ તેને પૂછ્યું કે ત્યારે તારી આંખો શી રીતે ઉઘડી ગઈ? તેણે ઉત્તર આપ્યો કે જે માણસ ઈસુ કહેવાય છે તેણે કાદવ કર્યો અને મારી આંખો પર તે ચોપડીને મને કહ્યું કે તું સિલોઆના કુંડમાં જઈને ધો. ત્યારે હું ગયો અને ધોઈને દેખતો થયો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તે ક્યાં છે? તે કહે છે કે હું જાણતો નથી. જે અગાઉ આંધળો હતો તેને તેઓ ફરોશોની પાસે લઈ ગયા. હવે જે દિવસે ઈસુએ કાદવ કરીને તેની આંખો ઉઘાડી હતી તે દિવસે વિશ્રામવાર હતો. તે માટે ફરોશીએ પણ ફરીથી તેને પૂછ્યું કે તું સી રીતે દેખતો થયો? તેણે તેઓને કહ્યું કે તેણે મારી આંખો પર કાદવ ચોપડ્યો અને હું ધોઈને દેખતો થયો છું. તેથી ફરોશીઓમાંના કેટલાકે કહ્યું કે તે માણસ દેવની પાસેથી આવ્યો નથી, કેમ કે તે વિશ્રામવાર પાળતો નથી. પણ બીજાઓએ કહ્યું કે પાપી માણસ એવા ચમત્કાર સી રીતે કરી શકે? એમ તેઓમાં બે પક્ષ પડ્યા. તેથી તેઓ ફરીથી તે આંધળાને પૂછે છે કે તેણે મારી આંખો ઉગાડી, તેણે તારી આંખો ઉગાડી માટે તેને વિશે તું શું કહે છે? ત્યારે તેણે કહ્યું કે તે પ્રબોધક છે. પણ યહૂદીઓએ તે દેખતા થયેલાના માતા પિતાને બોલાવ્યા. ત્યાં સુધી તે આંધળો હતો અને દેખતો થયો છે એમ તેઓ માન્યું નહીં. તેઓએ તેમને પૂછ્યું કે શું એ તમારો દીકરો છે કે જેને વિશે તમે કહો છો કે જન્મથી આંધળો હતો, તો હવે એ શી રીતે દેખતો થયો છે? તેના માતા પિતાએ ઉત્તર આપ્યો કે એ અમારો દીકરો છે અને એ જન્મથી આંધળો હતો એ અમે જાણીએ છીએ, પણ હમણાં એ શી રીતે દેખતો થયો છે તે અમે જાણતા નથી. તેમાં તેની આંખો કોણે ઉગાડી તે પણ અમે જાણતા નથી. એ પુખ્ત ઉંમરનો છે, એને પૂછો, એ પોતે કહેશે. તેના માતા પિતા યહૂદીઓથી બીજા હતા માટે તેઓએ એમ કહ્યું, કેમ કે યહૂદીઓએ અગાઉથી એવો ઠરાવ કર્યો હતો કે તે ખ્રિસ્ત છે, એવું જો કોઈ કબૂલ કરે તો તેને સભાસ્થાનમાંથી કાઢી મૂકવો. તે માટે તેના માતા પિતાએ કહ્યું હતું કે એ પુખ્ત ઉંમરનો છે, તેને પોતાને પૂછો. તેથી જે આંધળો હતો તે માણસને તેઓએ બીજી વાર બોલાવીને કહ્યું કે દેવની સ્તુતિ કર, અમે જાણીએ છીએ કે એ માણસ તો પાપી છે. ત્યારે તેણે ઉત્તર આપ્યો કે તે પાપી છે કે નહીં એ હું જાણતો નથી. એક વાત હું જાણું છું કે હું આંધળો હતો અને હવે હું દેખતો થયો છું. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે તેણે તને શું કર્યું? તારી આંખો તેણે સી રીતે ઉગાડી? તેણે તેઓને ઉત્તર આપ્યો કે મેં હમણાં જ તમને કહ્યું પણ તમે સાંભળ્યું નહીં. તમે શા માટે ફરીથી સાંભળવા માંગો છો? શું તમે પણ તેના શિષ્યો થવા ચાહો છો? ત્યારે તેઓએ તેની નિંદા કરીને કહ્યું કે તું તેનો શિષ્ય છે પણ અમે તો મૂસાના શિષ્યો છીએ. દેવ મૂસાની સાથે બોલ્યો એ અમે જાણીએ છીએ, પણ એ માણસ ક્યાંનો છે તે અમે જાણતા નથી. તે માણસે ઉત્તર આપ્યો કે એ તો અજાયબ જેવું છે કે તેણે મારી આંખો ઉગાડી, તે છતાં પણ તે ક્યાંનો છે એ તમે જાણતા નથી. આપણે જાણીએ છીએ કે દેવ પાપીઓનું સાંભળતો નથી, પણ જો કોઈ દેવનો ભક્ત હોય અને તેની ઈચ્છા પ્રમાણે કરતો હોય તો તેનું તે સાંભળે છે. જગતના આરંભથી એવું કદી પણ સાંભળવામાં આવ્યું નથી કે જન્મથી આંધળા માણસની આંખો કોઈએ ઉગાડી હોય. જો એ માણસ દેવની પાસેથી આવ્યો ન હોત તો તે કંઈ પણ કરી શકત નહીં. તેઓએ તેનો ઉત્તર આપ્યો કે તું તો તદ્દન પાપોમાં જન્મેલો છે અને શું તું અમને બોધ કરે છે? પછી તેઓએ તેને કાઢી મૂક્યો. તેઓએ તેને કાઢી મૂક્યો છે એવું ઈસુએ સાંભળ્યું. ત્યારે તેણે તેને શોધી કાઢીને પૂછ્યું કે શું તું દેવના પુત્ર પર વિશ્વાસ કરે છે? તેણે ઉત્તર આપ્યો કે હે પ્રભુ, તે કોણ છે કે હું તેના પર વિશ્વાસ કરું? ઈસુએ તેને કહ્યું કે તેને જોયો છે અને જે તારી સાથે વાત કરે છે તે જ તે છે. તેણે કહ્યું કે પ્રભુ, હું વિશ્વાસ કરું છું. પછી તેણે તેનું ભજન કર્યું. ત્યારે ઈસુએ કહ્યું કે જેઓ દેખતા નથી તેઓ દેખતા થાય અને જેઓ દેખતા છે તેઓ આંધળા થાય. મારે ન્યાયને સાર હું આ જગતમાં આવ્યો છું. જે ફરોશીઓ તેની પાસે હતા તેઓએ એ વાતો સાંભળીને તેને પૂછ્યું કે તો શું અમે પણ આંધળા છીએ? ઈસુએ તેઓને કહ્યું કે જો તમે આંધળા હોત તો તમને પાપ ન લાગત, પણ હવે તમે કહો છો કે અમે દેખતા છીએ માટે તમારું પાપ કાયમ રહે છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 10મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 10મો. હું તમને ખચિત ખચિત કહું છું કે જે બારણામાંથી ઘેટાના વાડામાં પેસતો નથી પણ બીજે કોઈ રસ્તેથી ચડે છે તે ચોર તથા લૂંટારો છે. પણ બારણામાંથી જે પેસે છે તે ઘેટા પાળક છે. દરવાન તેને માટે ઉઘાડે છે અને ઘેટા તેનો સાદ સાંભળે છે અને તે પોતાના ઘેટાને નામ લઈને બોલાવે છે અને તેઓને બહાર દોરીને લઈ જાય છે. જ્યારે તે પોતાના સર્વ ઘેટાને બહાર કાઢે છે ત્યારે તેઓની આગળ ચાલે છે અને ઘેટા તેની પાછળ પાછળ ચાલે છે, કેમ કે તેઓ તેનો સાદ ઓળખે છે. પણ અજાણની પાછળ તેઓ ચાલશે નહીં પણ તેની પાસેથી નાસી જશે, કેમ કે અજાણનો સાદ તેઓ ઓળખતા નથી. ઈસુએ તેઓને દ્રષ્ટાંત કહ્યું પણ જે વાતો તેણે તેઓને કહી તે તેઓ સમજ્યા નહીં. તેથી ઈસુએ ફરીથી તેઓને કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે ઘેટાનું બારણું હું છું. જેટલા મારી અગાઉ આવ્યા તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે પણ ઘેટાએ તેઓનું સાંભળ્યું નહીં. હું બારણું છું, મારા દ્વારા જો કોઈ પેસે તો તે ઉદ્ધાર પામશે અને અંદર આવશે અને બહાર જશે અને તેને ચરવાનું મળશે. ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય બીજી કોઈ મતલબથી ચોર આવતો નથી. તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે માટે હું આવ્યો છું. હું ઉત્તમ ઘેટા પાળક છું. ઉત્તમ ઘેટા પાળક ઘેટાને સારું પોતાનું જીવ આપે છે. જે ચાકર છે અને ઘેટા પાળક નથી, એટલે જે પોતે ઘેટાનો માલિક નથી, તે વરુને આવતું જોઈને ઘેટાને મૂકીને નાસી જાય છે. પછી વરુ તેઓને પકડીને તેઓને વિખેરી નાખે છે. તે નાસી જાય છે કેમ કે તે ચાકર છે અને ઘેટાની તેને કંઈ ચિંતા નથી. હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાને ઓળખું છું. અને જેમ પિતા મને ઓળખે છે અને હું પિતાને ઓળખું છું, તેમ મારા પોતાના મને ઓળખે છે અને ઘેટાને સારો હું મારો જીવ આપું છું. મારા બીજા ઘેટા પણ છે, તેઓ આ વાળામાંના નથી. તેઓને પણ મારે લાવવાની જરૂર છે અને તેઓ મારો સાદ સાંભળશે અને એક ટોળું એક ઘેટા પાળક થશે. પિતા મારા પર પ્રેમ કરે છે કારણ કે હું મારો જીવ આપું છું કે હું તે પાછો લઉં. કોઈ મારી પાસેથી તે લેતો નથી પણ હું મારી પોતાની જાતે તે આપું છું. તે આપવાનો મને અધિકાર છે અને તે પાછો લેવાનો પણ મને અધિકાર છે. એ આજ્ઞા મારા પિતા તરફથી મને આપવામાં આવી છે. આ વાતોને લીધે યહૂદીઓમાં ફરીથી પક્ષ પડ્યા. તેઓ મારા ઘણાએ કહ્યું કે તેને ભૂત વળગેલું છે અને તે ગેલો છે, તમે તેનું કેમ સાંભળો છો? બીજાઓએ કહ્યું કે ભૂત વળગેલા માણસની વાતો નથી, શું ભૂત આંધળાઓની આંખો ઉગાડી શકે છે? હવે યરૂસાલેમમાં પ્રતિષ્ઠા પર્વ હતું અને તે વખતે શિયાળો હતો. ઈસુ મંદિરમાં સુલેમાનની પરસાળમાં ફરતો હતો. ત્યારે યહૂદીઓએ તેની આસપાસ ફરી વળીને તેને કહ્યું કે તું ક્યાં સુધી અમને સંદેહમાં રાખશે? જો તું ખ્રિસ્ત હોય તો તે અમને સ્પષ્ટ કહે. ઈસુએ તેમનો ઉત્તર આપ્યો કે મેં તો તમને કહ્યું પણ તમે માનતા નથી. મારા પિતાના નામે જે કામો હું કરું છું તેઓ મારા વિશે સાક્ષી આપે છે, પણ તમે વિશ્વાસ કરતા નથી કેમ કે તમે મારા ઘેટામાંના નથી. મારા ઘેટા મારો સાદ સાંભળે છે. વળી હું તેઓને ઓળખું છું અને તેઓ મારી પાછળ ચાલે છે. હું તેઓને અનંત જીવન આપું છું અને કદી તેઓનો નાશ થશે નહીં અને મારા હાથમાંથી કોઈ તેઓને છીનવી લેશે નહીં. મારો પિતા જેણે મને તેઓને આપ્યા છે તે સૌથી મોટા છે અને પિતાના હાથમાંથી કોઈ તેઓને છીનવી લેવા સમર્થ નથી. હું તથા પિતા એક છીએ. ત્યારે યહૂદીઓએ તેને મારવાને ફરી પથ્થર હાથમાં લીધા. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે મેં પિતા તરફથી તમને ઘણા સારા કામો દેખાડ્યા છે, તેઓમાંના કયા કામને લીધે તમે મને પથ્થર મારો છો? યહૂદીઓએ તેનો ઉત્તર આપ્યો કે કોઈ સારા કામને લીધે અમે તેને પથ્થર મારતા નથી પણ દુર્ભાષણને લીધે, અને તું માણસ છતાં પોતાને દેવ ઠરાવે તેને લીધે. ઈસુએ તેનો ઉત્તર આપ્યો કે મેં કહ્યું કે તમે દેવો છો એમ શું તમારા નિયમશાસ્ત્રમાં લખેલું નથી? જેઓની પાસે દેવનું વચન આવ્યું તેઓને જો તેણે દેવો કહ્યા અને શાસ્ત્રનો ભંગ થયો નહીં, તો જેને પિતાએ અભિષેક કરીને જગતમાં મોકલ્યો તેણે કહ્યું કે હું દેવનો દીકરો છું, તો શું તમે તેને એમ કહો છો કે તું દુર્ભાષણ કરે છે? જો હું મારા પિતાના કામ નથી કરતો તો મારા પર વિશ્વાસ ન કરો, પણ જો હું કરું છું તો જો કે તમે મારા પર વિશ્વાસ ન કરો તો પણ તે કામો પર વિશ્વાસ કરો, જેથી તમે જાણો ને સમજો કે પિતા મારામાં છે અને હું પિતામાં છું. ત્યારે તેઓએ ફરીથી તેને પકડવાની કોશિશ કરી, પણ તેઓના હાથમાંથી નીકળી ગયો. યર્દનને પેલે પાર, જ્યાં પહેલા યોહાન બાપ્તિસ્મા કરતો હતો, તે ઠેકાણે તે પાછો ગયો અને ત્યાં રહ્યો. ઘણા તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું કે યોહાને કંઈ ચમત્કાર કર્યો ન હતો. એ ખરું, પણ યોહાને એને વિશે જે કહ્યું તે બધું ખરું હતું, અને ત્યાં ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. યોહાનની લખેલી સુવાર્તા એનો 11મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 11મો. હવે મરિયમ તથા તેની બહેન માર્થાના ગામ બેથાનેનો લાઝરસ નામે એક જણ માદો હતો, જે મરિયમે પ્રભુને અત્તર ચોડ્યું હતું. તેના પગ પોતાને ચોટલે લૂંછ્યા હતા. તેનો ભાઈ લાઝરસ માદો હતો. એ માટે બહેનોએ તેને કહેવડાવી મોકલ્યું કે પ્રભુ જેના પર તું પ્રેમ રાખે છે તે માદો છે. પણ ઈસુએ એ સાંભળીને કહ્યું કે જેથી મરણ થાય એવો આ મંદવાળો નથી, પણ તે દેવના મહિમાને અર્થે છે કે તેથી દેવના દીકરાનો મહિમા થાય. હવે માર્થા તથા તેની બહેન તથા લાઝરસ ઉપર ઈસુ પ્રેમ રાખતો હતો. તે માદો છે એવી તેને ખબર મળી. ત્યારે તે પોતે જ્યાં હતો તે જ ઠેકાણે તે બે દિવસ રહ્યો. ત્યાર પછી તે તેના શિષ્યોને કહે છે કે ચાલો આપણે ફરીથી યહૂદિયા જઈએ. શિષ્યો તેને કહે છે કે રાબી, હમણાં જ યહૂદીઓ તેને પથ્થર મારવાની કોશિશ કરતા હતા, તે છતાં તું ત્યાં પાછો જાય છે? ઈસુએ ઉત્તર આપ્યો કે શું દિવસના 12 કલાક નથી? દિવસે જો કોઈ ચાલે તો તે આ જગતનો પ્રકાશ જુએ છે, માટે ઠોકર ખાતો નથી. પણ જો કોઈ રાત્રે ચાલે તો તેનામાં પ્રકાશ નથી, માટે તે ઠોકર ખાય છે. તેણે વાતો કહી અને ત્યાર પછી તેઓને કહે છે કે આપણો મિત્ર લાઝરસ ઊંઘી ગયો છે, પણ હું તેને ઊંઘમાંથી જગાડવા સારું જવાનું છું. ત્યારે શિષ્યોએ તેને કહ્યું કે પ્રભુ, જો તે ઊંઘી ગયો હોય તો તે સાજો થશે. ઈસુએ તો તેના મરણ વિશે કહ્યું હતું, પણ તેઓને એવું લાગ્યું કે તેણે ઊંઘમાં વિસામો લેવા વિશે કહ્યું હતું. ત્યારે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે લાઝરસ મરી ગયો છે અને હું ત્યાં નહોતો, માટે તમારી ખાતર હર્ષ પામું છું, એટલા માટે કે તમે વિશ્વાસ કરો. પણ ચાલો આપણે તેની પાસે જઈએ. ત્યારે થોમા, જે દુદુમસ કહેવાય છે, તેણે પોતાના શિષ્ય બંધુઓને કહ્યું કે આપણે પણ જઈએ અને તેની સાથે મરી જઈએ. હવે જ્યારે ઈસુ ત્યાં આવ્યો ત્યારે તેને માલુમ પડ્યું કે તેને કબરમાં મૂક્યાને 4 દિવસ થઈ ગયા છે. હવે બેથાને યરૂસાલમની નજીક એટલે ગાવેક જેટલું દૂર હતું. માર્થ તથા તા મરિયમની પાસે તેમને તેઓના ભાઈ સંબંધે દિલાસો દેવા સારું ઘણા એક યહૂદીઓ આવ્યા હતા. ઈસુ આવ્યો છે એ સાંભળીને માર્થા તેને મળવા ગઈ, પણ મરિયમ ઘરમાં બેસી રહી. ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે પ્રભુ, જો તું અહીં આવ્યો હોત તો મારો ભાઈ મરત નહીં, અને હજુ પણ તું દેવ પાસે જે કંઈ માંગશે તે દેવ તને આપશે, એ હું જાણું છું. ઈસુ તેને કહે છે કે તારો ભાઈ પાછો ઉઠશે. માર્થા તેને કહે છે કે છેલ્લા દિવસે પુનરુત્થાનમાં તે પાછો ઉઠશે, એ હું જાણું છું. ઈસુએ તેને કહ્યું કે પુનરુત્થાન તથા જીવન હું છું. જે મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મરી જાય તો પણ જીવતો થશે, અને જે કોઈ જીવે છે અને મારા પર વિશ્વાસ રાખે તે કદી મરશે જ નહીં. તું શું એવો વિશ્વાસ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, મેં વિશ્વાસ રાખ્યો છે કે તું દેવનો દીકરો છે, ખ્રિસ્ત જે જગતમાં આવનાર છે તે જ છે. એમ કહીને તે ચાલી ગઈ અને પોતાની બહેન મરિયમને છાની રીતે બોલાવીને કહ્યું કે ગુરુ આવ્યો છે અને તને બોલાવે છે. એ સાંભળીને તે જલ્દી ઉઠીને તેની પાસે ગઈ. ઈસુ તો હજી ગામમાં આવ્યો નહોતો, પણ જ્યાં માર્થા તેને મળી હતી તે જગ્યાએ હતો. ત્યારે જે યહૂદીઓ તેની સાથે ઘરમાં હતા અને તેને દિલાસો આપતા હતા, તેઓએ જોયું કે મરિયમ જલ્દી ઉઠીને બહાર ગઈ. ત્યારે તે કબર આગળ વિલાપ કરવાને જાય છે, ઉધારીને તેઓ તેની પાછળ ગયા. માટે જ્યાં ઈસુ હતો ત્યાં મરિયમે આવીને તેને જોયો. ત્યારે તેને પગે લાગીને તેને કહ્યું કે પ્રભુ, જો તું અહીં હોત તો મારો ભાઈ મરત નહીં. ત્યારે તેને રડતી જોઈને જે યહૂદીઓ તેની સાથે આવ્યા હતા તેઓને પણ રડતા જોઈને ઈસુએ મનમાં નિશાસો મૂક્યો અને પોતે વ્યાકુળ થયો. તેણે પૂછ્યું કે તમે તેને ક્યાં મૂક્યો છે? તેઓ તેને કહે છે, પ્રભુ આવીને જો. ઈસુ રડ્યો. એ જોઈને યહૂદીઓએ કહ્યું કે જુઓ, તેના પર કેટલો બધો પ્રેમ રાખતો હતો. પણ તેઓમાંના કેટલાકે કહ્યું કે જેણે આંધળાની આંખો ઉગાડી તેનામાં શું આ માણસ ન મરે એવું પણ કરવાની શક્તિ ન હતી? તે ઈસુ ફરીથી નિશાસો મૂકીને કબર આગળ આવ્યો. તે તો ગુફા હતી અને તેના પર એક પથ્થર મૂકેલો હતો. ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો. મરનારની બહેન માર્થા તેને કહે છે કે પ્રભુ, હવે તો તે ગંધાતો હશે, કેમ કે આજ તેને 4 દિવસ થયા. ઈસુ તેને કહે છે, જો તું વિશ્વાસ કરશે તો તું દેવનો મહિમા જોશે, એવું મેં તને નથી કહ્યું. ત્યારે તેઓએ પથ્થર ખસેડ્યો અને ઈસુએ આંખો ઊંચી કરીને કહ્યું કે હે પિતા, તે મારું સાંભળ્યું છે માટે હું તારો આભાર માનું છું, અને તું નિત્ય મારું સાંભળે છે એવું જાણતો હતો. પણ જે લોકો આસપાસ ઉભા રહેલા છે તેઓ વિશ્વાસ કરે કે તે મને મોકલ્યો છે, માટે તેઓને લીધે મેં કહ્યું. એમ બોલ્યા પછી તેણે ઊંચે સ્વરે પુકાર્યું કે લાજરસ, બહાર આવ. ત્યારે જે મરી ગયેલો હતો તે કફનથી હાથે ને પગે વીંટળાયેલો બહાર આવ્યો અને તેના મોં પર રૂમાલ બાંધેલો હતો. ઈસુ તેઓને કહે છે કે તેના બંધન છોડી નાખો અને તેને જવા દો. આથી જે યહૂદીઓ મરિયમની પાસે આવ્યા હતા અને તેણે જે કર્યું હતું તે જોયું હતું, તેઓમાંના ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો. પણ તેઓમાંના કેટલાય ફરોશોની પાસે ગયા અને ઈસુએ જે કામ કર્યા હતા તે તેઓને કહી સંભળાવ્યા. એ માટે મુખ્ય યાજકોએ ત્યાં ફરોશીઓ સભા બોલાવીને કહ્યું કે આપણે શું કરીએ, કેમ કે એ માણસ તો ઘણા ચમત્કારો કરે છે. જો આપણે તેને એમને એમ જ રહેવા દઈએ તો સગળા તેના પર વિશ્વાસ કરશે અને રોમનો આવીને આપણું ઠામ ઠેકાણું તથા પ્રજાપણું લઈ લેશે. પણ તેઓમાંનો એક કાયાફા નામે તે વર્ષે પ્રમુખ યાજક હતો. તેણે તેઓને કહ્યું કે તમે કંઈ જ જાણતા નથી અને સમજતા નથી કે લોકની વતી એક માણસ મરે ને આખી પ્રજા નાશ ન પામે એ તમારે સારું લાભકારક છે. આ તેણે પોતાના તરફથી કહ્યું ન હતું, પણ તે વર્ષમાં તે પ્રમુખ યાજક હોવાથી તેણે ભવિષ્ય કહ્યું કે લોકની વતી ઈસુ મરશે, અને એકલા આ લોકની વતી નહીં પણ દેવના વિખરાઈ ગયેલા છોકરાઓને પણ તે એકઠા કરીને એક કરે તે માટે. તે દિવસથી માણીને તેઓ તેને મારી નાખવાની મસલત કરવા લાગ્યા. તે માટે ત્યાર પછી યહૂદીઓમાં ઉઘાડી રીતે ઈસુ ફર્યો નહીં, પણ ત્યારથી રાનની પાસેના પ્રાંતના એફ્રાઈમ નામના શહેરમાં ગયો અને પોતાના શિષ્યો સાથે ત્યાં રહ્યો. હવે યહૂદીઓનું પાસખા પર્વ પાસે આવ્યું હતું અને પાસખા અગાઉ પોતાને શુદ્ધ કરવા માટે ઘણા લોકો બહારથી યરૂસાલેમ ગયા હતા. તેથી તેઓએ ઈસુની શોધ કરી અને મંદિરમાં ઉભા ઉભા માહોમાં પૂછવા લાગ્યા કે તમને શું લાગે છે, શું પર્વમાં તે આવવાનું નથી? હવે મુખ્ય યાજકોએ તથા ફરોશીએ એ હુકમ કર્યો હતો કે તે ક્યાં છે તેની જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપવી. તેથી તેઓ તેને પકડે. યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 12. પાસખા પર્વના 6 દિવસ અગાઉ ઈસુ બેથાને આવ્યો. લાજરસ, જેને ઈસુએ મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો, તે ત્યાં હતો, માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. તે વખતે મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું 1 શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને ચોટલે તેના પગ લૂંચ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પ્રસરી રહી. પણ તેના શિષ્યોમાંનો એક યહૂદા ઈસ્કારિયોત, જે તેને પરસ્વાધીન કરનાર હતો, તે કહે છે કે એ અત્તર 300 દિનારે વેચીને તે પૈસા ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહીં? હવે ગરીબોને માટે તેને દાજ હતી, એ કારણથી તેણે આમ કહ્યું નહોતું. પણ તે ચોર હતો અને થેલી રાખતો હતો અને તેમાં જે નાખવામાં આવતું તે ચોરી લેતો હતો, તે માટે કહ્યું. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને માટે તેને એ રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી. જ્યારે યહૂદીઓમાંના ઘણા લોકોને ખબર પડી કે તે ત્યાં છે, ત્યારે તેઓ એકલા ઈસુને લીધે નહીં પણ લાજરસ, જેને તેણે મરી ગયેલામાંથી ઉઠાડ્યો હતો, તેને પણ જોવા માટે ત્યાં આવ્યા. પણ મુખ્ય યાજકોએ લાજરસને પણ મારી નાખવાની મસલત કરી, કેમ કે તેના કારણથી ઘણા યહૂદીઓ ચાલ્યા ગયા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. પ્રિય દિવસે પર્વમાં આવેલા ઘણા લોકોએ સાંભળ્યું કે ઈસુ યરૂસાલેમમાં આવે છે. ત્યારે ખજૂરીની ડાળીઓ લઈને તેઓ તેને મળવાને બહાર આવ્યા. તેઓએ પોકારીને કહ્યું કે હોસાના, પ્રભુને નામે ઇસરાયેલનો જે રાજા આવે છે તેને ધન્ય છે. ઈસુને એક ગધેડાનો વછેરો મળી આવ્યો અને તેના પર બેઠો. જેમ લખેલું છે તેમ એટલે કે ઓ સિયોનની દીકરી બીમા જો તારો રાજા ગધેડાના વછેરા પર બેસીને આવે છે. પ્રથમ તેના શિષ્યોએ વાતો સમજ્યા ન હતા, પણ ઈસુ મહિમાવાન થયો ત્યારે તેઓને યાદ આવ્યું કે તેના સંબંધી એ વાતો લખેલી છે અને તે જ પ્રમાણે તેઓએ તેના માટે કર્યું હતું. તેણે લાઝરસને કબરમાંથી બોલાવ્યો અને મરી ગયેલામાંથી ઉઠાડ્યો. તે વખતે જે લોક તેની સાથે હતા તેઓએ સાક્ષી આપી. તેણે ચમત્કાર કર્યો હતો એવું તેઓએ સાંભળ્યું હતું. એ કારણથી પણ લોકો તેને મળવા ગયા. તે માટે ફરોસીઓએ અંદરોઅંદર કહ્યું કે જુઓ, તમારું તો કંઈ વળતું નથી, જુઓ આખું જગત તેની પાછળ ગયું છે. હવે તેઓ પર્વમાં ભજન કરવાને આવ્યા હતા. તેઓમાંના કેટલાક ગ્રીક લોકો હતા, માટે તેઓએ ગાલિલના બેથસદાના ફિલિપની પાસે આવીને તેને વિનંતી કરી કે સાહેબ, અમે ઈસુના દર્શન કરવા ચાહીએ છીએ. ફિલિપ આવીને આંદ્રિયાને કહે છે અને આંદ્રિયા તથા ફિલિપ આવીને ઈસુને કહે છે. ત્યારે ઈસુ તેઓને ઉત્તર આપે છે કે માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે. હું તમને ખચિત કહું છું કે જો ઘઉંનો દાણો જમીનમાં પડીને મરી નહીં જાય તો તે એકલો રહે, પણ જો તે મરી જાય તો તે ઘણા ફળ આપે છે. જે કોઈ પોતાના જીવન પર પ્રીતિ રાખે છે તે તેને ખૂવે છે, અને જે આ જગતમાં પોતાના જીવ પર દ્વેષ કરે છે તે અનંત જીવનને સારું તેને બચાવી લેશે અનંત જીવનને સારું તેને બચાવી રાખશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો તેણે મારી પાછળ ચાલવું, અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય તો પિતા તેને માન આપશે. હવે મારો જીવ વ્યાકુળ થયો છે, હું શું કરું? હે પિતા, મને આ ઘડીથી બચાવ, પણ એ જ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું. હે પિતા, તારા નામનો મહિમા પ્રગટ કર. ત્યારે એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. ત્યારે જે લોકોએ પાસે ઉભા રહીને તે સાંભળ્યું હતું તેઓએ કહ્યું કે ઘટના થઈ. બીજાઓએ કહ્યું કે દૂતે તેની સાથે વાત કરી. ઈસુએ ઉત્તર આપ્યો કે એ વાણી મારે સારું નહીં પણ તમારે સારું થઈ, પણ તમારે માટે થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી મૂકવામાં આવશે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ, પણ પોતાનું મૃત્યુ સી રીતે થવાનું છે એ સૂચવીને તેણે આ પ્રમાણે કહ્યું. એ માટે લોકોએ તેને ઉત્તર આપ્યો કે ખ્રિસ્ત સદા રહેશે એમ અમે નિયમશાસ્ત્રમાં સાંભળ્યું છે, તો માણસનો દીકરો ઊંચો કરાવવો જોઈએ એમ તું કેમ કહે છે? એ માણસનો દીકરો કોણ છે? ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે હજી થોડી વાર તમારી પાસે પ્રકાશ છે. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી ચાલો. રખેને તમારા પર અંધકાર આવી પડે, અને અંધકારમાં જે ચાલે છે તે પોતે ક્યાં જાય છે તે જાણતો નથી. જ્યાં સુધી તમારી પાસે પ્રકાશ છે ત્યાં સુધી પ્રકાશ પર વિશ્વાસ રાખો, જેથી તમે પ્રકાશના દીકરા થાઓ. એ વાતો કહીને ઈસુ ચાલ્યો ગયો અને તેઓનાથી સંતાઈ રહ્યો. તેણે આટલા બધા ચમત્કારો તેઓના દેખતા કર્યા હતા તો પણ તેઓ તેના પર વિશ્વાસ કર્યો નહીં. યશાયા પ્રબોધકનું વચન પૂરું થાય કે પ્રભુ, અમને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે અને પ્રભુનો ભૂજ કોની આગળ પ્રગટ થયેલો છે? યશાયા પ્રબોધકનું એ વચન પૂરું થાય મારે તેઓ વિશ્વાસ કરી શક્યા નહીં, કેમ કે યશાયાએ વળી કહ્યું હતું કે તેઓ આંખોથી ન જુએ અને અંતઃકરણથી ન સમજે અને પાછા ન ફરે અને હું તેઓને સારા ન કરું, માટે તેણે તેઓની આંખો આંધળી કરી છે અને તેઓના મન જડ કર્યા છે. યશાયાએ તેનો મહિમા જોયો, તે કારણથી તેણે એ વાતો કહી અને તેના વિશે બોલ્યો. તો પણ અધિકારીઓમાંના પણ ઘણાએ તેના પર વિશ્વાસ કર્યો, પણ રખેને ફરોસીઓ અમને સભાસ્થાનમાંથી કાઢી મૂકે એવી બીકથી તેઓએ તેને કબૂલ ન કર્યો, કેમ કે દેવ તરફથી થતી પ્રશંસા કરતા તેઓ માણસોના તરફથી થતી પ્રશંસાને વધારે ચાહતા હતા. ત્યારે ઈસુએ પોકારીને કહ્યું કે મારા પર જે વિશ્વાસ રાખે છે તે એકલા મારા પર જ નહીં પણ જેણે મને મોકલ્યો છે તેના પર વિશ્વાસ રાખે છે. વળી જે મને જુએ છે તે જેણે મને મોકલ્યો છે તેને પણ જુએ છે. જે કોઈ મારા પર વિશ્વાસ રાખે છે તે અંધારામાં ન રહે, મારે જગતમાં હું પ્રકાશ રૂપે આવ્યો છું. જો કોઈ મારી વાતો સાંભળ્યા છતાં તેને પાળતો નથી તો હું તેનો ન્યાય કરતો નથી, કેમ કે હું જગતનો ન્યાય કરવા માટે નહીં પણ જગતનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું. જે મારો ઇન્કાર કરે છે અને મારી વાતો માનતો નથી તેનો ન્યાય કરનાર એક છે. જે વાત મેં કહી છે તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય પ્રગટ કરશે. તે જ છેલ્લે દિવસે તેનો ન્યાય કરશે. કેમ કે મેં મારા પોતાના તરફથી કહ્યું નથી, પણ મારે શું કરવું, મારે શું કહેવું અને મારે શું બોલવું તે વિશે જે પિતાએ મને મોકલ્યો છે તેણે મને આજ્ઞા આપી છે. તેની આજ્ઞા અનંત જીવન છે એ હું જાણું છું. એ માટે જે કંઈ હું બોલું છું તે જેવું પિતાએ મને કહ્યું છે તેવું જ હું બોલું છું. યોહાનની લખેલી સુવાર્તા એનો 13મો અધ્યાય. યોહાનની સુવાર્તા એનો અધ્યાય 13મો. હવે પાસ્કા પર્વ અગાઉ પોતાનો આ જગતમાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે એ જાણીને ઈસુએ જગતમાં પોતાના લોક જેઓના ઉપર તે પ્રેમ રાખતા હતા તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો. હવે શૈતાને અગાઉથી સિમોનના દીકરા યહુદા ઈસ્કારિયોતના મનમાં તેને પરસ્વાધીન કરવાની પ્રેરણા કરી હતી. તેઓ જમતા હતા તેવામાં પિતાએ સગડાવાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું એ જાણીને ઈસુ જમણ પરથી ઉઠે છે અને પોતાના કપડાં ઉતારીને તેણે રૂમાલ લીધો અને તેને પોતાની કમરે બાંધ્યો. ત્યાર પછી વાસણમાં પાણી રેડીને શિષ્યોના પગ ધોવા તથા કમરે બાંધેલા રૂમાલથી તે લૂંછવા લાગ્યો. એ પ્રમાણે તે સિમોન પિત્તરની પાસે આવે છે. તે તેને કહે છે કે પ્રભુ, શું તું મારા પગ ધોવે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું જે કરું છું તે તું હમણાં જાણતો નથી, પણ હવે પછી તું સમજશે. પિત્તર તેને કહે છે કે હું તને કદી પણ મારા પગ ધોવા દઈશ નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો હું તને ન ધોઉં તો મારી સાથે તારો કંઈ લાગભાગ નથી. સિમોન પિત્તર તેને કહે છે કે પ્રભુ, એકલા મારા પગ જ નહીં પણ મારા હાથ તથા માથું પણ ધો. ઈસુ તેને કહે છે કે જે નાહેલો છે તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી. તે પૂરો શુદ્ધ છે અને તમે શુદ્ધ છો પણ બધા નહીં. કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને તે જાણતો હતો, માટે તેણે કહ્યું કે તમે બધા શુદ્ધ નથી. એ પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેણે પોતાના કપડાં પહેર્યા અને ફરીથી બેસીને તેઓને કહ્યું કે મેં તમને શું કર્યું છે તે તમે સમજ્યા છો? તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો એ તમે ખરું જ કહો છો, કેમ કે હું એ જ છું. માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ, કેમ કે જેવું મેં તમને કર્યું તેવું તમે પણ કરો. એ માટે મેં તમને નમૂનો આપ્યો છે. પણ હું તમને ખચિત ખચિત કહું છું કે ચાકર પોતાના શેઠ કરતા મોટો નથી અને જે મોકલાયેલો તે પોતાના મોકલનાર કરતા મોટો નથી. જો તમે એ વાતો જાણીને તેઓને પાળો તો તમને ધન્ય છે. આ હું તમારા સર્વના સંબંધમાં નથી કહેતો. જેઓને મેં પસંદ કર્યા છે તેઓને ઓળખું છું, પણ જે મારી સાથે રોટલી ખાય છે તેણે મારી સામે લાત ઉગામી છે. એ શાસ્ત્રલેખ પૂરો થવા સારો એમ થવું જોઈએ. ત્યારે થાય ત્યારે તમે વિશ્વાસ કરો કે હું તે છું. એ માટે અત્યારથી તે થવાની અગાઉ હું તમને કહું છું. હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે તે મારો અંગીકાર કરે છે અને જે મારો અંગીકાર કરે છે તે મારો મોકલનારનો અંગીકાર કરે છે. એમ કહ્યા પછી ઈસુ મનમાં વ્યાકુળ થયો અને ગંભીરતાથી કહ્યું કે હું તમને ખચિત ખચિત કહું છું કે તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે. તે કોને વિશે એમ કહે છે એ સંબંધી શિષ્યોએ સંદેહમાં પડીને એકબીજા તરફ જોયું. હવે જમતી વખતે તેના શિષ્યોમાંનો એક જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તે ઈસુની છાતીને અડેલીને બેઠેલો હતો. માટે સિમોન પિત્તર તેને ઈશારો કરીને કહે છે કે તેને તે કોને વિશે કહે છે તે અમને કહે. ત્યારે તે જેમ ઈસુની છાતીને અઢેલીને બેઠો હતો તેમને તેમ જ તેને પૂછે કે પ્રભુ, તે કોણ છે? માટે ઈસુ ઉત્તર આપ્યો માટે ઈસુ ઉત્તર આપે છે કે હું કોળિયો બોળીને તેને આપીશ તે જ તે છે. પછી કોળિયો બોળીને તે સિમોન ઈસ્કારિયોતના દીકરા યહુદાને આપે છે અને કોળિયો લીધા પછી તરત તેનામાં શૈતાન બેઠો. માટે ઈસુ તેને કહે છે કે તું જે કરવાનો છે તે જલ્દી કર. હવે તેણે તેને શા માટે એમ કહ્યું હતું એ જમવા બેઠેલાઓનો કોઈ સમજ્યો નહીં, કેમ કે કેટલાય કે ધાર્યું કે યહુદાની પાસે થેલી છે. તેથી ઈસુએ તેને પરવાને સારું આપણને જેની જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાને કહ્યું. ત્યારે કોળિયો લઈને તે તરત બહાર નીકળ્યો. તે વખતે રાત હતી. તેના બહાર ગયા પછી ઈસુ કહે છે કે હવે માણસનો દીકરો મહિમામાન થયો છે અને તેનામાં દેવ મહિમામાન થયો છે. દેવ તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે. ઓ નાના બાળકો, હવે હું થોડી જ વાર તમારી સાથે છું. તમે મને શોધશો, અને જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. હું તમને નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો, તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસ જાણશે કે તમે મારા શિષ્ય છો. સિમોન પિતર તેને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો, જ્યાં હું જાઉં છું ત્યાં તું મારી પાછળ હમણાં આવી શકતો નથી, પણ પછી તું મારી પાછળ આવીશ. પિતર તેને કહે છે, પ્રભુ, હું હમણાં જ તારી પાછળ કેમ આવી નથી શકતો? તારે સારું હું મારો જીવ આપીશ. ઈસુ ઉત્તર આપે છે કે શું તું મારે સારું તારો જીવ આપશે? હું તને ખચિત ખચિત કહું છું કે મરઘો બોલ્યા ગાવ તો ત્રણ વાર મારો નકાર કરશે. યોહાનની સુવાર્તા એનો 14મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા એનો 14મો. તમારા હૃદયને વ્યાકુળ થવા ન દો. તમે દેવ પર વિશ્વાસ રાખો છો, મારા પર પણ વિશ્વાસ રાખો. મારા પિતાના ઘરમાં રહેવાના ઠેકાણા ઘણા છે, નહીં તો હું તમને કહેત, કેમ કે હું તમારે માટે જગા તૈયાર કરવાને જાઉં છું, અને જો હું જઈને તમારે માટે જગા તૈયાર કરીશ તો હું પાછો આવીશ અને તમને મારી પાસે લઈ જઈશ, જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. જ્યાં હું જાઉં છું ત્યાંનો માર્ગ તમે જાણો છો. થોમા તેને કહે છે કે પ્રભુ, તું ક્યાં જાય છે? તે અમે જાણતા નથી, ત્યારે અમે માર્ગ કેવી રીતે જાણીએ? ઈસુ તેને કહે છે કે માર્ગ તથા સત્ય તથા જીવન હું છું. મારા આશ્રય વિના પિતાની પાસે કોઈ આવતું નથી. તમે જો મને ઓળખત તો મારા પિતાને પણ ઓળખત. હવેથી તમે તેને ઓળખો છો અને તેને જોયો છે. ફિલિપ તેને કહે છે કે પ્રભુ, અમને પિતા દેખાડ, એટલે અમારે બસ છે. ઈસુ તેને કહે છે કે ફિલિપ, આટલી મુદત સુધી હું તમારી સાથે રહ્યો છું તો પણ શું તું મને ઓળખતો નથી? જેણે મને જોયો છે તેણે પિતાને જોયો છે. તો તું શા માટે કહે છે કે અમને પિતા દેખાડ? હું પિતામાં છું ને પિતા મારામાં છે. એવો વિશ્વાસ તું કરે છે કે નહીં? જે વાતો હું તમને કહું છું તે હું મારા પોતાના તરફથી નથી કહેતો, પણ પિતા મારામાં રહીને પોતાના કામ કરે છે. હું પિતામાં છું અને પિતા મારામાં છે. એવો વિશ્વાસ મારા પર રાખો, નહીં તો કામોને લીધે જ મારા પર વિશ્વાસ રાખો. હું તમને ખચિત ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનારા પણ કરશે, અને તેના કરતાં પણ મોટા કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને જે કંઈ મારે નામે તમે માગશો તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવાન થાય. જો તમે મારે નામે કંઈ મારી પાસે માગશો તો તે હું કરીશ. જો તમે મારા પર પ્રેમ રાખો છો તો મારી આજ્ઞાઓ પાળશો, અને હું પિતાને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે, કેમ કે તેને તે જોતું નથી અને તેને ઓળખતું નથી. પણ તમે તેને ઓળખો છો, કેમ કે તે તમારી સાથે રહે છે અને તમારામાં વાસો કરશે. હું તમને અનાથ નહીં જ મૂકીશ. હું તમારી પાસે આવીશ. થોડી વાર પછી જગત મને ફરી જોશે નહીં, પણ તમે મને જોશો. હું જીવું છું માટે તમે પણ જીવશો. તે દિવસે તમે જાણશો કે હું મારા પિતામાં છું અને તમે મારામાં છો, અને હું તમારામાં છું. જેની પાસે મારી આજ્ઞાઓ છે અને જે તેઓને પાળે છે તે જ મારા પર પ્રેમ રાખે છે, અને જે મારા પર પ્રેમ રાખે છે તેના પર મારો પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ. યહૂદા જે ઈસ્કાયત ન હતો તે તેને કહે છે કે પ્રભુ, તું અમારી આગળ પોતાને પ્રગટ કરશે અને જગતની આગળ નહીં, એનું શું કારણ છે? ઈસુએ ઉત્તર આપ્યો કે જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે તો તે મારું વચન પાળશે, અને મારો પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું. જે મારા પર પ્રેમ રાખતો નથી તે મારા વચન પાળતો નથી, અને જે વચન તમે સાંભળો છો તે મારું નથી, પણ પિતા જેણે મને મોકલ્યો છે તેનું છે. હજી હું તમારી સાથે રહું છું, તે દરમિયાન મેં તમને એ વચનો કહ્યા છે, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા, જેને પિતા મારે નામ મોકલી દેશે, તે તમને બધું શીખવશે, અને મેં જે જે તમને કહ્યું તે બધું તે તમારા સ્મરણમાં લાવશે. હું તમને શાંતિ આપીને જાઉં છું, મારી શાંતિ હું તમને આપું છું. જેમ જગત આપે છે તેમ હું તમને આપતો નથી. તમારા હૃદયોને વ્યાકુળ થવા ન દો અને બીવા પણ ન દો. હું જાઉં છું ને તમારી પાસે પાછો આવું છું, એમ મેં તમને કહ્યું તે તમે સાંભળ્યું છે. જો તમે મારા પર પ્રેમ રાખતા હોત તો હું પિતાની પાસે જાઉં છું, તેથી તમને આનંદ થાત, કેમ કે મારા કરતાં પિતા મોટા છે. જ્યારે એ થાય ત્યારે તમે વિશ્વાસ રાખો, માટે તે થયા અગાઉ મેં હમણાંથી તમને કહ્યું છે. હવેથી તમારી સાથે હું ઘણી વાતો કરીશ નહીં, કેમ કે આ જગતનો અધિકારી આવે છે અને મારામાં તેનું કંઈ નથી. પણ જગત જાણે કે હું પિતા પર પ્રેમ રાખું છું અને પિતાએ મને આજ્ઞા આપી છે તેમ હું કરું છું, એ માટે આ થાય છે. ઉઠો, અહીંથી આપણે જઈએ. યોહાનની લખેલી સુવાર્તા એનો 15મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 15મો. હું ખરો દ્રાક્ષ આવેલો છું અને મારા પિતા માળી છે. મારામાંની હરેક ડાળી જેને ફળ આવતા નથી તેને તે કાપી નાખે છે, અને હરેક ડાળી જેને ફળ આવે છે તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે. જે વચનો મેં તમને કહ્યા છે તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો. તમે મારામાં રહો ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી નથી શકતા. હું તો દ્રાક્ષ આવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં તે જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે અને તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો એમાં મારા પિતાને મહિમા મળે છે, અને તેથી તમે મારા શિષ્ય થશો. જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે. તમે મારા પ્રેમમાં રહો તેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેના પ્રેમમાં રહું છું. તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો. તમારામાં મારો આનંદ રહે અને તમારો આનંદ સંપૂર્ણ થાય એ માટે મેં તમને એ વચનો કહ્યા છે. મારી આજ્ઞાઓ એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો. પોતાના મિત્રને સારું જીવ આપો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી. જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો. હવેથી હું તમને દાસ કહેતો નથી, કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી. પણ મેં તમને મિત્ર કહ્યા છે, કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે. તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે ને તમને નિમ્યા છે કે તમે જઈને ફળ આપો અને તમારા ફળ કાયમ રહે, જેથી તમે મારા નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે. તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને એ આજ્ઞાઓ આપું છું. જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, એ તમે જાણો છો. જો તમે જગતના હોત તો જગત પોતાના ઉપર પ્રેમ રાખત, પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે તે માટે જગત તમારા પર દ્વેષ રાખે. દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડ્યા તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારા વચન પાળ્યા તો તેઓ તમારા પણ પાળશે. પણ એ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી. જો હું આવ્યો ન હોત અને તેઓને કહ્યું ન હોત તો તેઓને પાપ ન લાગત, પણ હવે તેઓના પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી. જે મારા પર દ્વેષ રાખે છે તે મારા પિતા પર પણ દ્વેષ રાખે છે. જે કામો બીજાઓએ કર્યા નથી તે જો મેં તેઓ મધ્ય કર્યા ન હોત તો તેઓને પાપ ન લાગત, પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયો છે અને દ્વેષ રાખ્યો છે. પણ તેઓના નિયમશાસ્ત્રમાં લખેલું છે કે તેઓએ વિના કારણ મારા પર દ્વેષ રાખ્યો છે તે પૂર્ણ થવા સારું એમ થયું. પણ સંબોધક એટલે સત્યનો આત્મા જે પિતાની પાસેથી નીકળે છે તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે, અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો. યોહાનની લખેલી સુવાર્તા એનો 16મો અધ્યાય યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 16 કોઈ તમને ઠોકર ખવડાવે નહીં માટે મેં તમને એ વચનો કહ્યા છે તેઓ તમને સભાસ્થાનોમાંથી કાઢી મૂકશે હા એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે તેઓ પિતાને તથા મને ઓળખતા નથી માટે તેઓ એ કામો કરશે પણ જ્યારે તેમનો સમય આવે ત્યારે તમે યાદ કરો કે મેં તે તમને કહ્યું હતું માટે એ વચનો મેં તમને કહ્યા છે પહેલાથી એ વચનો મેં તમને કહ્યા ન હતા કેમ કે હું તમારી સાથે હતો પણ હવે હું મારા મોકલનારની પાસે જાઉં છું અને તું ક્યાં જાય છે એમ તમારામાંનો કોઈ મને પૂછતો નથી પણ મેં તમને એ વચનો કહ્યા છે માટે તમારા મન શોકથી ભરપૂર છે તો આ પણ હું તમને સત્ય કહું છું મારું જવું તમને લાભકારક છે કેમ કે જો હું નહીં જાઉં તો સંબોધક તમારી પાસે આવશે નહીં પણ જો હું જાઉં તો હું તેને તમારી પાસે મોકલી દઈશ જ્યારે તે આવશે ત્યારે તે પાપ વિશે ન્યાયપણા વિશે તથા ન્યાય ચૂકવવા વિશે જગતને ખાતરી કરી આપશે પાપ વિશે કેમ કે તેઓ મારા પર વિશ્વાસ કરતા નથી ન્યાયપણા વિશે કેમ કે હું પિતાની પાસે જાઉં છું અને તમે હવેથી મને જોશો નહીં ન્યાય ચૂકવવા વિશે કેમ કે આ જગતના અધિકારનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે હજી મારે તમને ઘણી વાતો કહેવાની છે પણ હમણાં તો તમે ખમી શકતા નથી તો આ પણ જે સત્યનો આત્મા તે જ્યારે આવશે ત્યારે તે તમને સર્વ સત્યમાં દોરી જશે કેમ કે તે પોતાના તરફથી બોલશે નહીં પણ જે કંઈ તે સાંભળશે તે જ તે બોલશે અને જે થનાર છે તે તમને કહી દેખાડશે તે મને મહિમાવાન કરશે કેમ કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી બતાવશે જે પિતાના છે તે સર્વ મારા છે અને તેટલા માટે મેં કહ્યું કે મારું જે છે તેમાંનું લઈને તે તમને કહી દેખાડશે થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો એથી તેના શિષ્યોમાંના કેટલાયે અંદરોઅંદર કહ્યું થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો કેમ કે હું પિતાની પાસે જાઉં છું એવું તે આપણને કહે છે તે શું હશે તેથી તેઓએ કહ્યું કે થોડી વાર પછી એમ તે કહે છે તે શું છે તે શું કહે છે એ આપણે સમજતા નથી તેઓ મને પૂછવા ચાહે છે એ ઈસુએ જાણ્યું તેથી તેણે તેઓને કહ્યું કે થોડી વાર પછી તમે મને જોશો નહીં અને ફરી થોડી વાર પછી તમે મને જોશો એ જે મેં કહ્યું તે વિશે તમે અંદરોઅંદર પૂછો છો હું તમને ખચિત ખચિત કહું છું કે તમે રડશો ને શોક કરશો પણ જગત આનંદ કરશે તમે દિલગીર થશો પણ તમારી દિલગીરી આનંદરૂપ થઈ જશે જ્યારે સ્ત્રી પ્રસવ વેદનામાં હોય છે ત્યારે તેને શોક થાય છે કેમ કે તેનો વખત આવ્યો છે પણ બાળકનો જન્મ થયા પછી જગતમાં એક માણસ જન્મ્યું છે તેના આનંદથી તે દુઃખ તેને ફરી યાદ આવતું નથી તેમ હમણાં તો તમને દિલગીરી થાય છે ખરી પણ હું ફરીથી તમને મળીશ ત્યારે તમે તમારા મનમાં આનંદ પામશો અને તમારો આનંદ તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી તે દિવસે તમે મને પૂછશો નહીં હું તમને ખચિત ખચિત કહું છું કે જો તમે પિતાની પાસે કંઈ માગશો તો તે તમને મારે નામે તે આપશે હજી સુધી મારે નામે તમે કંઈ માગ્યું નથી તમારો આનંદ સંપૂર્ણ થાય માટે માગો ને તમને મળશે એ વચનો મેં તમને દ્રષ્ટાંતોમાં કહ્યા છે એવો સમય આવે છે કે જ્યારે દ્રષ્ટાંતોમાં હું તમારી સાથે બોલીશ નહીં પણ હું તમને પિતા સંબંધી સ્પષ્ટ રીતે કહી દેખાડીશ તે દિવસે મારે નામે તમે માગશો અને હું તમને એમ નથી કહેતો કે હું તમારે માટે પિતાને વિનંતી કરીશ કેમ કે પિતા પોતે તમારા પર પ્રેમ રાખે છે કેમ કે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે હું પિતા પાસેથી નીકળીને જગતમાં આવ્યો છું વળી હું જગતને છોડીને પિતાની પાસે જાઉં છું તેના શિષ્યો કહે છે કે જો તું હવે સ્પષ્ટ રીતે બોલે છે અને કંઈ દ્રષ્ટાંત કહેતો નથી હવે અમે જાણીએ છીએ કે તું સઘળી વાતો જાણે છે ને કોઈ માણસ તને પૂછે એવી તને અગત્ય નથી એ ઉપરથી અમે વિશ્વાસ કરીએ છીએ કે તું દેવ પાસેથી આવ્યો છે. ઈસુએ તેઓને ઉત્તર આપ્યો કે તમે શું હવે વિશ્વાસ કરો છો? જુઓ, એવી ઘડી આવે છે, હા હમણાં આવી છે, કે જ્યારે તમે દરેક માણસ પોતપોતાની તરફ વિખેરાઈ જશો અને મને એકલો મૂકશો, તો પણ હું એકલો નથી, કેમ કે પિતા મારી સાથે છે. મારામાં તમને શાંતિ મળે માટે મેં તમને એ વચનો કહ્યા છે. જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. યોહાનની લખેલી સુવાર્તા એનો 17મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 17. એ વાતો કહી રહ્યા પછી ઈસુએ આકાશ તરફ નજર ઊંચી કરીને કહ્યું કે હે પિતા, સમય આવ્યો છે, તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે, કારણ કે ત્યાં સર્વ માણસો પર તેને અધિકાર આપ્યો છે, કે જેઓને ત્યાં તેને આપ્યા છે તે સર્વને તે અનંત જીવન આપે. અનંત જીવન એ છે કે તેઓ તને એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને ત્યાં મોકલ્યો છે તેને ઓળખે. જે કામ કરવાનું તે મને સોંપ્યું છે તે પૂરું કરીને મેં તને પૃથ્વી પર મહિમાવાન કર્યો છે. અને હવે હે પિતા, જગત ઉત્પન્ન થયા અગાઉ તારી સાથે જે મહિમા હું ભોગવતો હતો, તે વડે તું હમણાં પોતાની સાથે મને મહિમાવાન કર. જગતમાંથી જે માણસો તે મને આપ્યા છે, તેઓને મેં તારું નામ પ્રગટ કર્યું છે. તેઓ તારા હતા ને તેઓને મને આપ્યા છે, અને તેઓએ તારી વાત પાડી છે. અને હવે તેઓ જાણે છે કે જે તે મને આપ્યા છે તે સર્વ તારાથી છે, કેમ કે જે વચનો તે મને આપ્યા હતા તે મેં તેઓને આપ્યા છે, અને તેઓએ તે સ્વીકાર્યા છે. અને હું તારી પાસેથી આવ્યો છું એ તેઓએ નિશ્ચય જાણ્યું, અને તે મને મોકલ્યો છે એવો તેઓએ વિશ્વાસ રાખ્યો. તેઓને માટે હું વિનંતી કરું છું, જગતને માટે હું વિનંતી કરતો નથી, પણ જેઓને તે મને આપ્યા છે તેઓને માટે, કેમ કે તેઓ તારા છે, અને જે મારા તે બધા તારા છે, અને જે તારા તે મારા છે, અને હું તેઓમાં મહિમાવાન થયો છું. હવેથી હું જગતમાં નથી, પણ તેઓ જગતમાં છે, અને હું તારી પાસે આવું છું. હે પવિત્ર પિતા, તારું નામ જે તે મને આપ્યું છે તે નામ દ્વારા આપણા જેવા એક થવા માટે તેઓને સંભાળી રાખ. હું તેઓની સાથે હતો ત્યાં સુધી તારું નામ જે તે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યા, અને મેં તેઓનું રક્ષણ કર્યું, અને શાસ્ત્ર વચન પૂર્ણ થવા માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો નાશ થયો નથી. પણ હવે હું તારી પાસે આવું છું, અને મારો આનંદ તેઓમાં સંપૂર્ણ થાય માટે હું જગતમાં એ વાતો કહું છું. તારું વચન મેં તેઓને આપ્યું છે, અને જગતે તેઓના ઉપર દ્વેષ કર્યો છે, કેમ કે જેમ હું જગતનો નથી તેમ તેઓ પણ જગતનો નથી. તું તેઓને જગતમાંથી લઈ લે એવી વિનંતી હું કરતો નથી, પણ તું તેઓને પાપથી બચાવે એવી વિનંતી કરું છું. જેમ હું જગતનો નથી તેમ તેઓ જગતના નથી. સત્યથી તેઓને પવિત્ર કર. તારું વચન સત્ય છે. જેમ તે મને જગતમાં મોકલ્યો છે તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે. તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને માટે હું પોતાને પવિત્ર કરું છું. વળી હું એકલો તેઓને માટે નહીં, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓને માટે પણ વિનંતી કરું છું કે તેઓ બધા એક થાય. હે પિતા, જેમ તું મારામાં અને હું તારામાં તેમ તેઓ પણ આપણામાં થાય, કે ત્યાં મને મોકલ્યો છે એવો જગત વિશ્વાસ કરે. જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય, એ માટે જે મહિમા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે. એટલે હું તેઓમાં અને તું મારામાં થાય, જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય, અને જગત જાણે કે તે મને મોકલ્યો છે, અને જેમ તે મારા પર પ્રેમ રાખ્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ રાખ્યો છે. હે પિતા, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને ત્યાં મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ. કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. હે ન્યાય પિતા, જગતે તો તને ઓળખ્યો નથી, પણ મેં તને ઓળખ્યો છે અને તે મને મોકલ્યો છે એમ તેઓએ જાણ્યું છે, અને મેં તેઓને તારું નામ જણાવ્યું છે અને જણાવીશ, જેથી જે પ્રેમથી તે મારા પર પ્રેમ રાખ્યો છે તેઓમાં રહે અને હું તેઓમાં રહું. યોહાનની લખેલી સુવાર્તા એનો 18મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 18. એ વાતો કહીને ઈસુ પોતાના શિષ્યો સહિત કિદ્રોન નાળાને પેલે પાર ગયો. ત્યાં એક વાડી હતી જેમાં પોતે તથા તેના શિષ્યો ગયા. હવે તેને પરસ્વાધીન કરનાર યહુદા પણ તે જગ્યા જાણતો હતો, કેમ કે ઈસુ પોતાના શિષ્યોની સાથે ઘણીવાર ત્યાં જતો હતો. ત્યારે યહુદા પોતાની સાથે સૈનિકોની ટુકડી લઈને અને મુખ્ય યાજકો તથા ફરોસીઓની પાસેથી સિપાહીઓને લઈને ફાનસો તથા મશાલો તથા હથિયારો સહિત ત્યાં આવે છે. ઈસુ તો પોતાના પર જે વીતવાનું હતું તે સઘળું જાણતો હતો. તે માટે તેણે બહાર જઈને તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ તેને ઉત્તર આપ્યો કે ઈસુ નાઝારીને. ઈસુ તેઓને કહે છે કે હું તે છું. તેને પરસ્વાધીન કરનાર યહુદા પણ તેઓની સાથે ઉભો રહ્યો હતો. જ્યારે તેણે તેઓને કહ્યું કે હું તે છું, ત્યારે તેઓ પાછા હટ્યા અને જમીન પર પડી ગયા. ત્યારે તેણે ફરીથી તેઓને પૂછ્યું કે તમે કોને શોધો છો? તેઓએ કહ્યું કે ઈસુ નાઝારીને. ઈસુએ ઉત્તર આપ્યો કે મેં તમને કહ્યું કે હું તે છું, માટે જો તમે મને શોધતા હો તો આ માણસોને જવા દો, જેથી જેઓને તે મને આપ્યા છે તેઓમાંથી એકને પણ મેં ખોયું નથી. એ વચન તે બોલ્યો હતો તે પૂર્ણ થાય. ત્યારે પોતાની પાસે જે તલવાર હતી તે સિમોન પિતરે કાઢી અને પ્રમુખ યાજકના ચાકરને મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો. તે ચાકરનું નામ માલખસ હતું. ઈસુએ પિતરને કહ્યું કે તારી તલવાર મ્યાનમાં નાખ. જે પ્યાલો મારા પિતાએ મને આપ્યો છે તે શું હું ના પીઉં? ત્યારે રોમન સૈનિકોએ, જમાદારે તથા યહૂદીઓના સિપાહીઓએ ઈસુને પકડ્યો અને તેને બાંધીને પ્રથમ તેને અન્નાસની પાસે લઈ ગયા, કેમ કે તે વર્ષના પ્રમુખ યાજક કાયાફાનો તે સસરો હતો. હવે જે કાયાફાએ યહૂદીઓને સલાહ આપી હતી કે લોકોને માટે એક માણસને મરવું લાભકારક છે તે એ જ હતો. પછી સિમોન પિતર તથા બીજો એક શિષ્ય ઈસુની પાછળ પાછળ ગયા. હવે તે શિષ્ય પ્રમુખ યાજકનો ઓળખીતો હતો, તેથી તે ઈસુની સાથે પ્રમુખ યાજકના ઘરના ચોકમાં ગયો, પણ પિતર બહાર બારણા આગળ ઉભો રહ્યો. માટે તે બીજો શિષ્ય જે પ્રમુખ યાજકનો ઓળખીતો હતો તે બહાર આવ્યો અને દરવાજો સાચવનારીને કહીને પિતરને અંદર લઈ ગયો. ત્યારે તે દરવાજો સાચવનારી દાસી પિતરને પૂછે છે કે શું તું પણ એ માણસના શિષ્યો માનો છે? તે કહે છે કે હું નથી. હવે ચાકરો તથા સિપાહીઓ કોલસાનો દેવતા સળગાવીને ઉભા રહીને તાપતા હતા, કેમ કે ઠંડી પડતી હતી. પિતર પણ તેઓની સાથે ઉભો રહીને તાપતો હતો. પ્રમુખ યાજકે ઈસુને તેના શિષ્ય વિશે તથા તેના બોધ વિશે પૂછ્યું. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું જગતની આગળ પ્રગટ રીતે બોલતો આવ્યો છું. સભાસ્થાનોમાં તથા મંદિરમાં જ્યાં સગડા યહૂદીઓ એકઠા થાય છે ત્યાં હું નિત્ય બોધ કરતો હતો અને હું ગુપ્તમાં કંઈ બોલ્યો નથી. તું મને કેમ પૂછે છે? તેઓને મેં શું કહ્યું તે મારા સાંભળનારને પૂછ. મેં જે વાતો કહી તે તેઓ જાણે છે. ત્યારે તેણે એમ કહ્યું ત્યારે સિપાહીઓમાંનો એક પાસે ઉભો હતો. તેણે ઈસુને તમાચો મારીને કહ્યું કે શું તું પ્રમુખ યાજકને એવી રીતે ઉત્તર આપે છે? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે જો મેં ખોટું કહ્યું હોય તો તે સાબિત કર, પણ જો ખરું કહ્યું હોય તો તું મને ક્યાં મારે છે? ત્યારે અન્નાસે તેને બાંધીને પ્રમુખ યાજક કાયાફાની પાસે મોકલ્યો. હવે સિમોન પિતર ઉભો રહીને તાપતો હતો. ત્યારે તેઓએ તેને પૂછ્યું કે શું તું પણ એના શિષ્યોમાંનો એક છે? તેણે નકાર કરીને કહ્યું કે હું નથી. જેનો કાન પિતરે કાપી નાખ્યો હતો તેનો સગો પ્રમુખ યાજકના ચાકરોમાંનો એક હતો. તે કહે છે કે વાડીમાં મેં તને તેની સાથે જોયો નથી. ત્યારે પિતરે ફરીથી ના પાડી અને તરત મરઘો બોલ્યો. ત્યારે તેઓ ઈસુને કાયાફા પાસેથી દરબારમાં લઈ જાય છે. તે વખતે પરોઢિયું થયું હતું અને તેઓ અશુદ્ધ ન થાય અને પાસખા ખાઈ શકે માટે તેઓ પોતે દરબારમાં ગયા નહીં. તેથી પિલાતે તેઓની પાસે બહાર આવીને પૂછ્યું કે એ માણસ પર તમે શું તહમત મૂકો છો? તેઓ ઉત્તર આપ્યો કે જો એ માણસ ભૂંડું કરનાર ન હોત તો અમે તેને સોંપત નહીં. ત્યારે પિલાતે તેઓને કહ્યું કે તમે પોતે એને લઈ જાઓ અને તમારા નિયમશાસ્ત્ર પ્રમાણે એનો ન્યાય કરો. યહૂદીઓએ તેને કહ્યું કે કોઈને મારી નાખવાનો અમને અધિકાર નથી. પોતે કયા મોતથી મરવાનો હતો તે સૂચવતા ઈસુએ જે વચન કહ્યું હતું તે પૂર્ણ થાય માટે એમ થયું. એથી પિલાતે ફરીથી દરબારમાં જઈને ઈસુને બોલાવીને તેને પૂછ્યું કે શું તું યહૂદીઓનો રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે આ શું તું પોતાના તરફથી કહે છે કે કોઈ બીજાઓએ મારા સંબંધી એ તને કહ્યું? પિલાતે ઉત્તર આપ્યો કે શું હું યહૂદી છું? તારા દેશના લોકોએ તથા મુખ્ય યાજકોએ તને મારે હવાલે કર્યો, તે શું કર્યું છે? ઈસુએ ઉત્તર આપ્યો કે મારું રાજ્ય આ જગતનું નથી. જો મારું રાજ્ય આ જગતનું હોત તો મને યહૂદીઓને સ્વાધીન કરવામાં ન આવે માટે મારા સેવકો લડાઈ કરત, પણ મારું રાજ્ય તો અહીંનું નથી. એથી પિલાતે તેને પૂછ્યું કે ત્યારે શું તું રાજા છે? ઈસુએ ઉત્તર આપ્યો કે તું કહે છે કે હું રાજા છું, એ જ માટે હું જન્મ્યો છું અને એ જ માટે હું જગતમાં આવ્યો છું કે સત્ય વિશે હું સાક્ષી આપું. જે સત્યનો છે તે દરેક મારી વાણી સાંભળે છે. પિલાત તેને કહે છે કે સત્ય શું છે? એમ કહીને તે ફરીથી યહૂદની પાસે બહાર આવ્યો અને તેઓને કહે છે કે મને તો તેનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી, પણ પાસખા પર્વમાં તમારે માટે એક બંદીવાનને હું છોડી દઉં એવી તમારી રીત છે, માટે હું તમારે માટે યહૂદીઓના રાજાને છોડી દઉં એમ તમે ચાહો છો શું? ત્યારે તે બધાએ ફરીથી બૂમ પાડીને કહ્યું કે એને તો નહીં પણ બરાબ્બાસને. હવે બરાબ્બાસ તો લૂંટારો હતો. યોહાનની સુવાર્તા એનો 19મો અધ્યાય. યોહાનની સુવાર્તા એનો અધ્યાય 19મો. ત્યાર પછી પિલાતે ઈસુને કોરડા મરાવ્યા. સિપાહીઓએ કાંટાનો મુંગટ ગૂંથીને તેના માથા પર મૂક્યો અને તેને જાંબુડા રંગનો જભ્ભો પહેરાવ્યો. તેઓએ તેની પાસે આવીને કહ્યું કે હે યહૂદીઓના રાજા, સલામ, અને તેઓએ તેને મુક્યો મારી. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ, મને એનામાં કંઈ ગુનો માલુમ પડતો નથી, એ તમે જાણો, માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. ત્યારે ઈસુ કાંટાનો મુંગટ તથા જાંબુડા રંગનો જભ્ભો પહેરેલો એવો બહાર નીકળ્યો. પછી પિલાત તેઓને કહે છે કે જુઓ આ માણસ. જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાહીઓએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે એને વધસ્તંભે જોડો, વધસ્તંભે જોડો. પિલાત તેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધસ્તંભે જોડો, કેમ કે મને તો તેનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી. યહૂદીઓએ તેને ઉત્તર આપ્યો કે અમારે નિયમશાસ્ત્ર છે, તે નિયમશાસ્ત્ર પ્રમાણે એણે મરણદંડ ભોગવવો જોઈએ, કેમ કે એણે પોતે દેવનો દીકરો હોવાનો દાવો કર્યો છે. એ વાત સાંભળીને પિલાત વધારે બીધો. તે ફરીથી દરબારમાં જઈને ઈસુને પૂછે છે કે તું ક્યાંનો છે? પણ ઈસુએ તેને ઉત્તર આપ્યો નહીં. ત્યારે પિલાત તેને કહે છે કે શું તું મને કશું કહેતો નથી? તને છોડી દેવાનો અધિકાર મને છે અને તને વધસ્તંભે જડાવવાનો અધિકાર પણ મને છે, એ શું તું જાણતો નથી? ઈસુએ તેને ઉત્તર આપ્યો કે ઉપરથી તને અપાયા વગર મારા પર તને કંઈ પણ અધિકાર ન હોત, તેથી જેણે મને તને સોંપ્યો તેનું પાપ વિશેષ છે. આ ઉપરથી પિલાતે તને છોડી દેવાની કોશિશ કરી, પણ યહૂદીઓએ બૂમ પાડીને કહ્યું કે જો તું એ માણસને છોડી દે તો તું કૈસરનો મિત્ર નથી. જે કોઈ પોતાને રાજા ઠરાવે છે તે કૈસરની વિરુદ્ધ બોલે છે. ત્યારે પિલાતે વાત સાંભળી ત્યારે તે ઈસુને બહાર લાવ્યો અને ફરસબંદી નામની જગા, જેને હિબ્રુ ભાષામાં ગબથા કહે છે, ત્યાં ન્યાયાસન પર તે બેઠો. હવે એ દિવસ પાસખાની તૈયારી નહોતો અને આશરે બપોર થયા હતા. ત્યારે તે યહૂદીઓને કહે છે કે જુઓ તમારો રાજા. ત્યારે તેઓએ મોટો પોકાર કરીને કહ્યું કે એને દૂર કરો, દૂર કરો, વધસ્તંભે જડો. પિલા તેઓને કહે છે કે શું હું તમારા રાજાને વધસ્તંભે જડાવું? મુખ્ય યાજકે ઉત્તર આપ્યો કે કૈસર સિવાય અમારે બીજો કોઈ રાજા નથી. ત્યારે તેણે તેને વધસ્તંભે જડવાને તેઓને સોંપ્યો. તેથી તેઓ ઈસુને પકડીને લઈ ગયા. પછી તે પોતાનો વધસ્તંભ ઊંચકીને ખોપરીની જગા, જે હિબ્રુ ભાષામાં ગુલગથા કહેવાય છે, ત્યાં બહાર ગયો. ત્યાં તેઓએ તેને તથા તેની સાથે બીજા બેને વધસ્તંભે જડ્યા, દરેક બાજુએ એકને તથા વચમાં ઈસુને. પિલાતે એક લેખ લખીને વધસ્તંભ પર ચોડ્યો, ઈસુ નાઝારી યહૂદીઓનો રાજા, એવો લેખ હતો. વળી જ્યાં ઈસુને વધસ્તંભે જડવામાં આવ્યો હતો તે સ્થળ શહેરની પાસે હતું, અને તે લેખ હિબ્રુ, લેટિન તથા ગ્રીક ભાષામાં લખેલો હતો. તેથી ઘણા યહૂદીઓએ તે વાંચ્યો. એથી યહૂદીઓના મુખ્ય યાજકોએ પિલાતને કહ્યું કે યહૂદીઓનો રાજા એમ ન લખ, પણ તેણે કહ્યું કે હું યહૂદીઓનો રાજા છું, એમ લખ. પિલાતે ઉત્તર આપ્યો કે મેં જે લખ્યું તે લખ્યું. હવે સિપાહીઓએ ઈસુને વધસ્તંભે જડ્યા પછી તેના કપડાં લઈ લીધા અને તેના ચાર ભાગ પાડ્યા, દરેક સિપાહીને માટે એક, અને જભ્ભો પણ લીધો. હવે તે જભ્ભો સીવણ વગરનો ઉપરથી આખો વણેલો હતો. એ માટે તેઓએ અંદર કહ્યું કે આપણે એને ફાળવો નહીં, પણ એ કોને મળે એ જાણવા માટે ચિઠ્ઠીઓ નાખવી. તેઓએ અંદર મારા કપડાં વેચી લીધા અને મારા જભ્ભાને માટે ચિઠ્ઠીઓ નાખી. એમ શાસ્ત્રમાં લખેલું છે એ પૂર્ણ થાય એ માટે એમ બન્યું. આ કામો તો સિપાહીઓએ કર્યા. હવે ઈસુના વધસ્તંભની પાસે તેની માં, તેની માસી, ક્લોપાની સ્ત્રી મરિયમ તથા મગદાલાની મરિયમ ઉભા રહેલા હતા. તેથી જ્યારે ઈસુએ પોતાની માને તથા જેના પર પોતે પ્રેમ રાખતા હતા તે શિષ્યને પાસે ઉભા રહેલા જોયા, ત્યારે તે પોતાની માને કહે છે કે બાય, જો તારો દીકરો. ત્યાર પછી તે શિષ્યને કહે છે કે જો તારી માં. તે જ વખતે તે શિષ્ય તેને પોતાને ઘેર લઈ ગયો. એ પછી ઈસુ હવે સઘળું પૂરું થયું છે એ જાણીને શાસ્ત્ર વચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે ત્યાં સરકાથી ભરેલું એક વાસણ મૂકેલું હતું, માટે તેઓએ એક વાદળી સરકાથી ભરીને ઝૂફા પર મૂકીને તેના મોં આગળ ધરી. માટે ઈસુએ સરકો લીધા પછી કહ્યું કે સંપૂર્ણ થયું, અને માથું નમાવીને તેણે પ્રાણ છોડ્યો. તે પાસખાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. એથી વિશ્રામવારે તેઓના મુર્દા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. એથી સિપાહીઓએ આવીને તેની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા. પણ જ્યારે તેઓ ઈસુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેને મરણ પામેલો જોઈને તેના પગ ભાંગ્યા નહીં, તો પણ એક સિપાહીએ ભાલાથી તેની કૂંખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી તથા પાણી નીકળ્યા. જેણે એ જોયું છે તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે અને તે સત્ય કહે છે એ તે જાણે છે, કેમ કે તેનું એક પણ હાડકું ભાંગવામાં આવશે નહીં એ શાસ્ત્ર વચન પૂર્ણ થવા માટે એમ બન્યું. વળી બીજું શાસ્ત્ર વચન છે કે જેને તેઓએ વિંધ્યો તેને તેઓ જોશે. આ બીના બન્યા પછી આરિમથાયનો યુસફ, જે ઈસુનો એક શિષ્ય હતો પણ યહૂદીઓના ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો, તેણે ઈસુનું મૂર્દું લઈ જવાની પિલાત પાસે રજા માંગી અને પિલાતે રજા આપી. તેથી તેણે આવીને તેનું મૂર્દું ઉતારી લીધું. વળી નિકોદિમસ, જે પહેલ વહેલો રાત્રે ઈસુની પાસે આવ્યો હતો, તે પણ આશરે 100 શેર બોળ તથા અગરનું મિશ્ર લઈને આવ્યો. ત્યારે યહૂદીઓની દાટવાની રીત પ્રમાણે તેઓએ ઈસુનું મૂર્દું લઈને તેને સુગંધી દ્રવ્ય લગાડીને શણના કપડામાં લપેટ્યું. હવે જ્યાં તે વધસ્તંભે જડાયો હતો તે સ્થળે એક વાડી હતી, અને તે વાડીમાં એક નવી કબર હતી કે જેમાં કોઈને કદી મૂકવામાં આવ્યો ન હતો. એ માટે તેઓએ યહૂદીઓના પાસખાની તૈયારીના દિવસને લીધે ઈસુને ત્યાં જ મૂક્યો, કેમ કે તે કબર પાસે હતી. યોહાનની લખેલી સુવાર્તા એનો 20મો અધ્યાય. યોહાનની લખેલી સુવાર્તા અધ્યાય 20. ત્યારે અઠવાડિયાના પહેલે દિવસે મોટે મળસ્કે અંધારું હતું, એવામાં મગદાલાની મરિયમ કબર આગળ આવી ને કબર પરથી પથ્થર ખસેડેલો તેણે જોયો. ત્યારે તે દોડીને સિમોન પિત્તરની પાસે તથા બીજો શિષ્ય જેના પર ઈસુ પ્રેમ રાખતો હતો તેની પાસે જઈને તેઓને કહે છે કે તેઓએ પ્રભુને કબરમાંથી કાઢી લીધો છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે એ અમે જાણતા નથી. તેથી પિત્તર તથા પેલો બીજો શિષ્ય કબર તરફ જવા નીકળ્યા. તે બંને સાથે દોડ્યા, પણ પેલો બીજો શિષ્ય પિત્તરને પાછળ મૂકીને કબર આગળ વહેલો પહોંચ્યો. ત્યાં નીચા વળીને અંદર જોયું તો શણના કપડાં પડેલા જોયા, તો પણ તે અંદર ગયો નહીં. પછી સિમોન પિત્તર પણ તેની પાછળ આવીને કબરમાં બેઠો અને તેણે પણ શણના કપડાં પડેલા જોયા. જે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો તે શણના કપડાની જોડે પડેલો નહોતો, પણ એક બાજુએ જુદો વાળીને મૂકેલો હતો. પછી બીજો શિષ્ય કે જે કબર આગળ વહેલો આવ્યો હતો તેણે અંદર જઈને જોયું ને વિશ્વાસ કર્યો, કેમ કે તેણે મરી ગયેલામાંથી પાછા ઉઠવું જોઈએ એ શાસ્ત્ર વચન તેઓ ત્યાં સુધી સમજતા ન હતા. ત્યારે શિષ્યો પાછા પોતાને ઘેર ગયા, પણ મરિયમ બહાર કબરની પાસે રડતી ઉભી રહી. તે રડતા રડતા નીચી નમીને કબરમાં ડોકિયા કર્યા કરતી હતી અને જ્યાં ઈસુનું મૂળદું મૂકવામાં આવ્યું હતું ત્યાં ઉજળા કપડાં પહેરેલા બે દૂતને, એકને ઓસીકે ને બીજાને પાંગતે બેઠેલા તેણે જોયા. તેઓ તેને પૂછે છે કે ભાઈ, તું કેમ રડે છે? તેઓને કહે છે કે તેઓ મારા પ્રભુને લઈ ગયા છે અને તેઓએ તેને ક્યાં મૂક્યો છે તે હું જાણતી નથી, માટે હું રડું છું. એમ કહીને તેણે પછવાડે ફરીને ઈસુને ઉભેલો જોયો, પણ એ ઈસુ છે એમ તેણે જાણ્યું નહીં. ઈસુ તેને કહે છે કે ભાઈ, તું કેમ રડે છે? તું કોને શોધે છે? તે માળી છે એમ ધારીને તેણે તેને કહ્યું કે સાહેબ, જો તેને અહીંથી ઉઠાવી લીધો હોય તો તેને ક્યાં મૂક્યો છે એ મને કહે, એટલે હું તેને લઈ જઈશ. ઈસુ તેને કહે છે કે મરિયમ. તે ફરીને તેને હિબ્રુ ભાષામાં કહે છે કે રાબોની, એટલે ગુરુજી. ઈસુ તેને કહે છે કે હજી સુધી હું પિતાની પાસે ચડી ગયો નથી, માટે મને સ્પર્શ ન કર, પણ મારા ભાઈઓની પાસે જઈને તેઓને કહે કે જે મારો પિતા તથા તમારો પિતા અને મારો દેવ તથા તમારો દેવ, તેની પાસે હું ચડી જાઉં છું. મગદાલાની મરિયમે આવીને શિષ્યોને ખબર આપી કે મેં પ્રભુને જોયો છે અને તેણે મને એ વાતો કહી છે. ત્યારે તે જ દિવસે, એટલે અઠવાડિયાના પહેલે દિવસે સાંજ પડીએ શિષ્યો જ્યાં એકઠા થયા હતા તેના બારણા યહૂદીના ભયથી બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે ઈસુ આવ્યો અને તેઓની વચમાં ઉભો રહીને તેઓને કહે છે કે તમને શાંતિ થાઓ. એમ કહીને તેણે પોતાના હાથ તથા કૂંખ તેઓને બતાવ્યા, માટે શિષ્યો પ્રભુને જોઈને હર્ષ પામ્યા. તેથી ઈસુએ ફરી તેઓને કહ્યું કે તમને શાંતિ થાઓ, જેમ પિતાએ મને મોકલ્યો છે તેમ હું તમને મોકલું છું. એમ કહીને તેણે તેઓના પર શ્વાસ નાખ્યો અને તેઓને કહે છે કે તમે પવિત્ર આત્મા પામો. જેઓના પાપ તમે માફ કરો છો તેઓના પાપ માફ કરવામાં આવે છે, અને જેઓના પાપ તમે કાયમ રાખો છો તેઓના પાપ કાયમ રહે છે. પણ ઈસુ આવ્યો ત્યારે થોમા, 12માંનો એક જે દિદુમસ કહેવાતો હતો, તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે પ્રભુને જોયો છે, પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં ખીલાઓના વે જોયા વિના તથા મારી આંગળી ખીલાઓના વેમાં મૂક્યા વિના તથા તેની કૂંખમાં મારો હાથ નાખ્યા વિના હું વિશ્વાસ કરવાનો જ નથી. 8 દિવસ પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા, થોમા પણ તેઓની સાથે હતો. ત્યારે બારણા બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઉભા રહીને કહ્યું કે તમને શાંતિ થાઓ. પછી તે થોમાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ જો, અને તારો હાથ લાંબો કરીને મારી કુખમાં નાખ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુએ તેને કહ્યું કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા વિના વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે. ઈસુએ પોતાના શિષ્યોની રૂબરૂ બીજા ઘણા ચમત્કારો કર્યા કે જેનું વર્ણન આ પુસ્તકમાં કરેલું નથી. પણ ઈસુ તે જ ખ્રિસ્ત દેવનો દીકરો છે એવો તમે વિશ્વાસ કરો અને વિશ્વાસ કરીને તેના નામથી જીવન પામો માટે આટલી વાતો લખેલી છે. યોહાની લખેલી સુવાર્તા એનો 21મો અધ્યાય. યોહાની લખેલી સુવાર્તા અધ્યાય 21. એ બિનાઓ બન્યા પછી તિબેરિયાસના સમુદ્રને કાંઠે ઈસુએ ફરીથી શિષ્યોને દર્શન દીધું અને તેણે આવી રીતે દર્શન દીધું. સિમોન પિત્તર, થોમા જે દીદુમસ કહેવાતો હતો તે, ગાલિલના કાનાનો નથાનિયલ, ઝબદીના દીકરા તથા તેના શિષ્યોમાંના બીજા બે એઓ એકઠા થયા હતા. સિમોન પિત્તર તેઓને કહે છે કે હું માછલા મારવા જાઉં છું. તેઓ તેને કહે છે કે અમે પણ તારી સાથે આવીએ છીએ. ત્યારે તેઓ નીકળીને હોડીમાં બેઠા. પણ તે રાત્રે તેઓને હાથ કંઈ આવ્યું નહીં. પણ પોપ ફાટતી વખતે ઈસુ કિનારે ઉભો હતો, પરંતુ તે ઈસુ છે એમ શિષ્યોએ જાણ્યું નહીં. તેથી ઈસુ તેઓને કહે છે કે છોકરાઓ, તમારી પાસે કંઈ ખાવાનું છે? તેઓએ તેનો ઉત્તર આપ્યો કે નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે હોડીની જમણી તરફ જાળ નાખો એટલે તમને મળશે. તેથી તેઓએ તે તરફ જાળ નાખી. પછી એટલી બધી માછલી તેમાં ભરાઈ આવી કે તેઓ તેને ખેંચી શક્યા નહીં. તેથી જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો તે પિત્તરને કહે છે કે એ તો પ્રભુ છે. જ્યારે સિમોન પિત્તરે સાંભળ્યું કે એ તો પ્રભુ છે ત્યારે તેણે પોતાનો જબ્ભો પહેર્યો, કેમ કે તે ઉઘાડો હતો, અને સમુદ્રમાં કૂદી પડ્યો. પણ બીજા શિષ્યો હોળીમાં રહીને માછલીઓથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા આવ્યા, કેમ કે તેઓ કિનારેથી દૂર નહીં પણ આશરે 200 હાથ જેટલે દૂર હતા. તેઓ કિનારે ઉતર્યા ત્યારે ત્યાં તેઓએ કોલસાનો દેવતા, તેના પર મૂકેલી માછલી તથા રોટલી જોયા. ઈસુ તેઓને કહે છે કે તમે અત્યારે પકડેલી માછલીઓમાંથી થોડી લાવો. એથી સિમોન પિત્તર હોડી પર ચડીને 153 મોટી માછલીઓથી ભરાયેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. અને જો કે એટલી બધી માછલીઓ હતી તો પણ જાળ ફાટી ગઈ નહીં. ઈસુ તેઓને કહે છે કે આવો નાસ્તો કરો. તે પ્રભુ છે એ જાણીને શિષ્યોમાંના કોઈની તું કોણ છે એમ તેને પૂછવાની હિંમત ચાલી નહીં. ઈસુએ આવીને રોટલી લઈને તેઓને આપી અને માછલી પણ આપી. મરી ગયેલાઓમાંથી પાછા ઉઠ્યા પછી ઈસુએ પોતાના શિષ્યોને આ ત્રીજી વાર દર્શન દીધું. હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિત્તરને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા ઉપર એઓના કરતા વધારે પ્રેમ રાખે છે? તે તેને કહે છે, હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે તું મારા હલવાનોને પાળ. તે ફરીથી બીજી વાર તેને પૂછે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? તે તેને કહે છે કે હા પ્રભુ, તું જાણે છે કે હું તારા પર હેત રાખું છું. તે તેને કહે છે કે મારા ઘેટાને સાચવ. તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિત્તર દિલગીર થયો, કારણ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે. તેણે તેને કહ્યું કે પ્રભુ, તું સઘળું જાણે છે, હું તારા પર હેત રાખું છું એ તું જાણે છે. ઈસુ તેને કહે છે કે મારા ઘેટાને પાળ. હું તને ખચિત ખચિત કહું છું કે જ્યારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. હવે કયા પ્રકારના મોતથી તે દેવનો મહિમા પ્રગટ કરશે એ સૂચવતા તેણે એમ કહ્યું. એમ કહ્યા પછી તે તેને કહે છે કે તું મારી પાછળ આવ. ત્યારે જે શિષ્ય પર ઈસુ પ્રેમ રાખતો હતો અને જેણે જમતી વખતે ઈસુની છાતી પર અઢેલીને પૂછ્યું હતું કે પ્રભુ, જે તેને પરસ્વાધીન કરશે તે કોણ છે? તે શિષ્યને પાછળ આવતો પિતરે પાછા ફરીને જોયો. તેથી પિતર તેને જોઈને ઈસુને પૂછે છે કે પ્રભુ, એ માણસનું શું થશે? ઈસુ તેને કહે છે કે હું આવું ત્યાં સુધી તે અહીં રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? તું મારી પાછળ આવ. તેથી એ વાત ભાઈઓમાં ફેલાઈ ગઈ કે તે શિષ્ય મરવાનો નથી. પણ ઈસુએ તેને વિશે એમ નહોતું કહ્યું કે તે મરશે નહીં, પણ એમ કહ્યું હતું કે હું આવું ત્યાં સુધી તે રહે એવી મારી ઈચ્છા હોય તો તેમાં તારે શું? જે શિષ્યે આ વાતો સંબંધી સાક્ષી આપી છે અને આ વાતો લખી છે તે એ જ છે, અને તેની સાક્ષી ખરી છે એ અમે જાણીએ છીએ. ઈસુએ કરેલા બીજા કામો પણ ઘણા છે. જો તેઓમાંનું દરેક લખવામાં આવે તો એટલા બધા પુસ્તકો થાય કે તેનો સમાવેશ આ જગતમાં થાય નહીં એમ હું ધારું છું.